आनंदमूर्ति श्री कृष्ण ततएव सुखो तद्भिन्ना विषया सर्वे दुखदा मामि कत्वतः। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो परात्परा सर्वाधारा सर्वनियामका सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानंद एक स्वरूप सर्व कारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो। सदानंदायिने आनंद घन मूर्ते श्री सहजानंद स्वामी ने नमो। कठिन तप कारिणे एकाकी वनवासिने कंद फूल फलासिने अति तपस्विने महातेजस्विने अति कृश तनवे बाल मुनये श्री नीलकंठ वर्णि राजाय नमो। लौजाश्रम वासिने साधु सेवकाय साधु पूजकाय साधु संरक्षकाय साधु पोषकाय साधु हृदयाय साधु प्रियाय साधु जन मध्यवासाय साधु योग शिक्षकाय श्री सरजुदासाय नमो नमः। बाल रूपाय मंद मुखहासाय अति कोमलांगाय महासमर्थाय मातृभक्त्यंक गताय श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय महासमर्थाय अखंड हरि रूप निमग्नाय उभय देशाचार्यो परिविद्यमानाय सर्व परमहंस मुख्याय श्री गोपालानंद मुनये नमो नमः। हरि गुरु तुल्य सस्तन मातृ मुक्तानंद मुनये सर्व परिनिष्ठावते श्री गुणातीतानंद स्वामी ने पंडित प्रवर नित्यानंद मुनये कविवर ब्रह्मानंद मुनये विद्वद विदास मूर्ति सुखानंद स्वामी ने त्याग वैराग्य संपन्न कृपानंद स्वामी ने नमो नमः। सिद्ध मूर्ति शतानंद स्वामी ने स्वयं स्वरूपानंद स्वामी ने परम स्नेही श्री सच्चिदानंद स्वामी ने सेवक मूर्ति सिद्धानंद मुनये समाधि निष्ठ व्यापकानंद स्वामी ने विद्वद्वर्य योगानंद स्वामी ने बुद्धिमते चैतन्यानंद स्वामी ने वयोवृद्ध व्यवहार कुशल आनंदानंद मुनये नमो नमः। तपोनिधि वचन सिद्ध भाई श्री रामदास स्वामी ने नमो नमः। वैराग्य मूर्ति निष्कलंक स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने वचन मूर्ति श्री भायात्मानंद स्वामी ने एवं सर्व परमहंसेभ्यो नमो नमः। मम मोक्षदात्र सद्गुरुवर्य श्री राधा रमण स्वामी ने नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट साधु हरिभक्तेभ्यो नमो। विक्रम संवत 2071 कार्तक सुद पांचम यानी कि लाभ पांचम मंगलवार तारीख 28 ऑक्टोबर 2014 आज नित्यानंद स्वामी नो जन्मदिन छे। स्वामी ने कोटि कोटि वंदन। सर्वे वाला पूजनीय संतो सर्वे वाला महोत्सवार्थी हरिभक्तो आजे सवारे हरिचरित्रामत सागर पुरस्तन महोत्सव बीजो आरंभ भयो। अखंड चौपाई गान यज्ञ आरंभ परमात्मानी श्वेत हाथी ऊपर शोभायात्रा શ્રીમદ હરિચરિતામૃત સાગર ગ્રંથની પણ હાથીની અંબાડીમાં શોભાયાત્રા લઈને આપણે અહીંયા આવ્યા. સાગરના સોળમાપુરની સમાપ્તિનો સમારોહ કર્યો, રાજાધિરાજના અભિષેકનું ગ્રંથનો અભિષેક સુકા મેવાથી અને ધાન્યોથી કર્યો. ધોલેરાવાળા પૂજ્ય ધર્મસ્વરૂપ સ્વામી, લોજવાળા ચૈતન્ય સ્વામી, એમના હાથે મહોત્સવનું ઉદ્ઘાટન થયું. વાણકા પરિવાર ખાટી ગયો. ચારેય ભાઈ ને ભાઈઓનો પરિવાર ભાગશાળી, એમને પુરસ્ચરણ કરવાનું સૂજ્યું, એ તો ઠીક, પણ પુરસ્ચરણ મહોત્સવ કરાવવાનું પણ ભગવાને સુજાડ્યું. ઉદાર દિલે આ આખો મહોત્સવ આ એકલો પરિવાર કરાવે છે. આપણને બધાને, અનેકને ભગવત દર્શન, સંત દર્શન, ભક્ત દર્શન, પ્રવચન, કથા, વાર્તા, વિવિધ આયોજનોનો લાભ અપાવી મોક્ષનું ભાતું બંધાવે છે. વાલા ભક્તો, આપણે શિક્ષાપત્રીની કથા કરીએ છીએ, શિબિરથી આરંભીને ચાલુ જ છે તે કથા આગળ લઈ જવી છે. શિક્ષાપત્રીનો 85મો શ્લોક આપણે વાંચી રહ્યા છીએ. ભૂતાદ્યુપદ્રવે ક્વાપી વર્મ નારાયણાત્મકમ જપ્યમ ચ હનુમન મંત્રો જપ્યો ન શુદ્ર દેવતઃ. આ શ્લોકની બાબતને આપણે સમજી રહ્યા છીએ. જે કાંઈ બાકી છે આ શ્લોકમાં સમજવાનું એ આપની આગળ અત્યારે હું વાંચું છું. પ્રેમાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષામાં એવું લખ્યું, ભૈરવ ભૂત ગ્રહાદિ કો હોત ઉપદ્રવ આય, તબ નારાયણ કવચ કો જપ કરનો અતિહિત લાઈ, અથવા શ્રી હનુમાન કો મંત્ર જપે બડ ભાગ, શુદ્ર દેવ કે મંત્ર કો કરનો સબ વિધિ ત્યાગ. બે આજ્ઞા છે આમાં, એકની વ્યાખ્યા થઈ ચૂકી છે, એકની બાકી છે કે ભાઈ બીજા શુદ્ર દેવતાના મંત્રનો ક્યારેય જપ કરશો નહીં અમારા આશ્રિત. ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોને ભગવાન સ્વામિનારાયણે પરાત્પર પરમાત્માના મંત્રનો જપ કરવાનું કહ્યું છે. સંસારમાં જીવીએ છીએ, ક્યાંક દુઃખની વિપટમણામાં ફસાઈ જઈએ તો એમાંથી બહાર નીકળવા નારાયણ કવચ કરો, યા તો હનુમાનજીના મંત્રને જપો, બેમાંથી એક. બાકી કોઈ બીજા ક્ષુદ્ર દેવતાના મંત્રનો જપ કરશો નહીં, નહીતર ભગવાનના આશ્રયનો ભંગ થશે. પરમાત્માને એ ગમતી વાત નથી. દરેક વાલા ભક્તો ધ્યાનથી સાંભળે, ગમે તેવું દુઃખ આવ્યું હોય, ગમે તેવી વિટમણા હોય, ભૂતાદ્રિકની હોય કે મનુષ્યાદિકની કે દૈવી હોય, પ્રારબ્ધની હોય, કોઈ બી આપણી કસોટી કે કઠણાઈ હોય, એમાં બની શકે તો ભગવાનનો દઢ આશ્રય રાખી ભગવાનના વચનમાં વિશેષપણે રહ્યા થકા પરમાત્માનું ભજન કર્યા કરવું, પ્રાર્થના કર્યા કરવી. એમ રહીએ કહીએ શાંતિ ન થાય કરે તો બાકીના બે ઓપ્શન છે, કા નારાયણ કવચ જપો, કા હનુમાનજીનો મંત્ર જપો. સાગરમાં ગણપતિ દાદાનો જપ કરવાનું પણ કહ્યું અને કા હનુમાનજીનો. પણ કોઈ શુદ્ર દેવનું ક્યારેય આપણે સ્મરણ કે જપ કરીને આપણું કામ એને નહીં ભળાવવું. આ પાળવું જોઈએ. જો આ આજ્ઞા આપણે ન પાળીએ તો નુકસાન ઘણું થાય. તમે કહેશો શું નુકસાન થાય? જો ઘણા માણસો બીમારીમાં દવા દારૂ કરતા પહેલા દોરા ધાગા કરે, આજ્ઞા લોપી દોરા ધાગાની ભગવાનની નાચ. બાળકને શીતળા નીકળે કે ટાઈફોઈડ થાય, જ્યારે ડોક્ટરને બતાવવા આવે ત્યારે સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ હોય છે. આ રીતે ઘણા બાળકોની આંખો જતી રહે છે અથવા અપંગ થઈ જતા હોય છે, ક્યારેક મૃત્યુ પણ પામતા હોય છે. માટે આવા ક્ષુદ્ર દેવ દેવીઓના જપમાં નહીં પડ્યા સિવાય ભગવાન સ્વામિનારાયણનો આશ્રય રાખીએ, યા નારાયણ કવચનો જપ કરીએ, યા હનુમાનજીના મંત્રનો, યા તો ગણપતિ દાદા જેવા પવિત્ર સાત્વિક ભગવદ્ માન્ય દેવોને આપણે આરાધીએ, યા તો ભગવાને કહ્યું એમ કે જેના આચરણને જાણતા એવા વૈદ્ય ડૉક્ટરની દવા કરાવીએ. પણ ક્ષુદ્રદેવ દેવીઓના પાઠ કે જપ કે બાધા કે માનતા કે એ બધું કંઈ નહીં કરવું, કરાય જ નહીં. એમાં ક્યારેક બહુ મોટું આવું નુકસાન થઈ જાય. ભૂતાદિક ઉપદ્રવ હોય, ભૂત પ્રેત જંડ બ્રહ્મરાક્ષસ વગેરે વગેરે, એને કાઢવા ભૂવાને બોલાવે છે. આ ભૂતમાં બધા ભેદ બહુ છે. આમ સર્વ સામાન્ય બધાને ભૂત કે, પણ ભલેલા વિપ્ર જો ભૂતયોની પામ્યા હોય તો એને બ્રહ્મ રાક્ષસ કહે છે. મુસલમાન કોઈ ભૂત થાય તો એને જીન કે જંડ કે એને એવું કહે છે. પછી આપણા નજીકના વડવાઓ ભૂત થયા હોય તો એને પિતૃ કે પિતૃ નડે છે. તો ભૂત જ ને બીજું, પણ આપણા એટલે એને ભૂત તો આપણે કહીએ નહીં એટલે પિતૃ કહીએ. ભૂત ને પિતૃ ને બ્રહ્મ રાક્ષસ ને જીન ને બધું આ રીતે બધા વિભાગો છે. આ કાંઈક ઉપદ્રવ થાય આવો ત્યારે એને કાઢવા ઉલમાં ચૂલમાં પડવા ભુવાન બોલાવે. અય ઢોલ વગાડે, ડાકલા બેહાડે, ડમડમ ને ડું ડું કરે બધું, નિયમ નામ હાસું ખોટું દમ પાખડમાં કેટલાય માણસો પાયમાલ થઈ જાય છે. માટે આ આજ્ઞા પાળવી મહારાજનો આશરો રાખવો, હનુમાનજીના જપ કરો. શ્રીમદ સત્સંગી જીવનમાં કહ્યું કે મધ્યમાં આવશ પ્રિય દેવા, રાજસાસ તામસાશ્ચ યે જપ્યાન તેષામ મંત્રાશ્ચ મોક્ષાંકુર નિકૃંત નાહા. લ્યો, મધ્યમાંશ પ્રિય રાજસ કે તામસ દેવ દીવાના મંત્ર કે સ્તોત્રનો જપ તો કરાય જ નહીં, એ ક્યારેય પણ ન કરવો. કારણ કે તેનો જપ કરવાથી મુમુક્ષુ ભક્તના મોક્ષના અંકુર જ વિનાશ પામે છે. મોક્ષાંકુર નિકૃંતનાહ. આપણા મુમુક્ષુપણાને ટાળી દેશ એવા ક્ષુદ્ર દેવ દેવીઓનો આશરો લઈ એનો જપ કરીએ, મંત્ર જપીએ તો આપણી મુમુક્ષુતા મરી જાય છે એવું સત્સંગી જીવનમાં કહ્યું છું. માટે સાવધાન, એ નહીં કરું. યે તાન જપંતી તે નૂનમ ભુક્ત્વૈવ નિર્યાન બહુન પ્રાપ્નુવંતી પિશાચત્વમ ડાકિનીત્વમ ચ યોષિતઃ. વળી ભગવાન કહે છે કે જો એવા ક્ષુદ્ર દેવદેવીઓના મંત્ર તંત્ર જંત્રમાં પડ્યા, જો એવા એમાં પડેલા પુરુષો એવા મંત્રો સ્તોત્રોનો જપ કરે, તે દેહને અંતે અનેક પ્રકારના નરકની પીડા ભોગવી પછી પિશાચ થાય છે, અને જો સ્ત્રી હોય તો તે ડાકણી થાય છે. માટે પરમાત્માનો આશ્રય છોડીને બીજે ત્રીજે ક્યાંય ભટકવું નહીં. આ બધી નુકસાનીઓ છે ક્ષુદ્રદેવને શરણે જવાની. ઘણીવાર ક્ષુદ્રદેવ દેવતાઓની માનતા માટે પશુ આદિકની બલિ ચડાવવી પડે છે, તેનાથી પશુ હિંસાનું પાપ લાગે છે. વળી ભગવાનની નિષ્ઠામાંથી ભ્રષ્ટ થવાય છે. અને વચનામૃત મધ્યના 66માં ભગવાને એમ કહી દીધું કે મંત્ર જંત્રમાં પ્રતીતિ આવે તો ગુણ બુદ્ધિ વાળો સત્સંગી કહેવાય. ગુણ બુદ્ધિ વાળો માટે આપણે ક્યાંય બીજે ચીજે મંત્ર જંત્રમાં પ્રતીતિ નહીં લાવવી જોઈએ, ભગવાનને આશરે પડ્યા રહેવું. આજ નહીં તો કાલે ભગવાન દુઃખથી બારા કાઢશે, વિશ્વાસ રાખવો, ડગવું નહીં. વાલા ભક્તો, ઘણી વખત દુઃખ બહુ લાંબુ ચાલે, બહુ લાંબુ ચાલે, સહન કરી કરીને માણસ થાકી જાય, ધીરજ ડગી જાય ને મનમાં એમ થઈ જાય કે હવે તો ભગવાન આ દુઃખ નહીં મટાડે, કોઈ સંતો આશીર્વાદ નહીં આપે ને કોઈ સંતનો આશીર્વાદ એ કાંઈ ફળતો નથી, કશો લાભ મળતો નથી ને બહુ હેરાન થઈ છીએ, હવે તો નક્કી ક્યાંક બીજે જવું પડશે, આવું માણસને થઈ જાય છે. ભગવાનના વિશ્વાસમાંથી માણસ ડગી જાય છે. અરે દીકરા દીકરીના લગ્ન ન થતા હોય, સંબંધો ન થતા હોય, હરખો ધંધો ન હાલતો હોય, તોય માણા ક્યાંક કોક જ્યોતિષીને કે કાંઈક તંત્ર મંત્ર કરતો હોય એને, એવા બધા ઘણાય છે. અને ટીવી ચેનલોમાં ને પેપરોમાં પોતાની બધી જાહેરાતો બહુ આપતા હોય છે. કોઈ પણ દુઃખ નડતર બડતર હોય તો 5 મિનિટમાં ઉકેલ એમ કરીને મોટા અક્ષરે બધી એડ બહુ આવતી હોય છે. ત્યારે એમ થાય કે આ 5 વર્ષથી નટેડ્યું, ના 5 મિનિટમાં જો નિકાલ થઈ જતો હોય તો હાલો ને જરાક જઈ આવી, આપણે ક્યાં આશરો ટાળી દેવો છે, આપણે કાંઈ પૂજા બદલવી નથી, ગુરુ બદલવા નથી, સંપ્રદાય બદલવો નથી, આ તો હવે એક દવાના રૂપમાં છે અને દવાના રૂપમાં તો આપણને કોઈ બાદ નહીં એમ કરી. અને સારા સારા કહેવાતા એકાંતિક બાઈઓ ભાઈઓ એવા માણસો પાસે જાય છે કે જેની શિક્ષાપત્રીમાં ચોખ્ખી ના છે કે અમારો આશરો મૂકીને બીજે ક્યાંય જાશો નહીં, નહીતર હેરાન થશો. ધીરજ રાખો. પણ ધીરજ ક્યાંથી રહે? ધીરજ તો વિશ્વાસ હોય તો રે. ધીરજ રાખ્યાનો એક જ ઉપાય છે, એક જ ઉપાય છે. શું? ભગવાનનો વિશ્વાસ. ભગવાનનો વિશ્વાસ. જ્યારે જ્યારે આપણી ધીરજ ડગી જાય છે આવા દુઃખ ભોગવતા ભોગવતા, ત્યારે જોજો વિશ્વાસની ઉણપ દેખાશે, નહીતર ધીરજ ડગે જ નહીં. વિશ્વાસીને વાળો ઢૂકડા હોય છે, ક્યારેક કસોટી થાય છે, પણ જો ભગવાનને વિશે દ્રઢ ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ, બસ એનું જ નામ આશરો, એવો આશરો રાખીએ તો ભગવાનને પણ આપણું દુઃખ ટાળવાની ઈચ્છા થઈ જાય, ભગવાન વિવશ થઈ જાય આપણો વિશ્વાસ જોઈ, ધીરજ જોઈને. માટે દરેક વાલા ભક્તોએ ભગવાનનો ખૂબ વિશ્વાસ રાખવો, ક્યાંય જંતર મંતરમાં પ્રતીતિ આવવા ન દેવી, અને જો બીજે પ્રતીતિ આવી ગઈ તો ભગવાનનો વિશ્વાસ નથી એવું કહેવાય, અને ગુણ બુદ્ધિવાળા સત્સંગી કહેવાય. પછી ખરા સત્સંગી ન કહેવાય, ગુણ બુદ્ધિવાળા પ્રાકૃત. વાલા ભક્તો, હમણાં એક બની ગયેલી ઘટના થોડાક વર્ષ પહેલાની, વડોદરાના માણેજા વિસ્તારની શિવમ સોસાયટીમાં એક ભાઈ રહેતા હતા. નગરપાલિકાના સફાઈ કામદાર તરીકે એ નોકરી કરતા હતા. લક્ષ્મણભાઈ સોલંકી એનું નામ. એકના એક એને પુત્ર, એનું નામ કલ્પેશ, એની ઉંમર 16 વર્ષ. ન્યૂઝપેપરમાં આ વાત આવી હતી, કલ્પેશ 16 વર્ષનો. હવે આ કલ્પેશને દાદાનું ભૂત વળગ્યું, એક કહેવાય છે એવું દાદો, મામો એક કહેવાય છે. ઘણા ભૂત તો પાછા છે ને એનું થોડુંક તમે ગમતું કરો ને તો તમારા કામ કરે પાછા આવાય હોય. બોલો. હા, ધંધા પાણી ધમધોકાર હાલે, થોડુંક એનું ગમતું દઈ દો ને એ વાસની કોઈ વિચિત્ર હોય એ જે માગે એ તમારે એને આપવું પડે. તો તમારથી થાય તો પછી વળી તમને સહાય કરે ને ઘણાને પાછી આવી સહાય ગમે હો. હા, તે એવા ભૂતની ભાઈબંધી કરે એના કંઈક અમુક ધાર્યા કામ કરે ને પછી હે દુનિયામાં નામ કરે અને પછી એવા ભૂંડાઈને મરે કે એની વાત જવા દે. સમજ્યા? ત્યાંને આવડી ગયું. હવે નાગરવાડા વિસ્તારમાં એક ગોપાલદાસ કાળીદાસ ભુવા, સમજાણું, અંબાળી હતા પણ ભુવા. હવે એણે શું કર્યું કે આને હું સારું કરી દઉં. આ ભુવા કે તે અડધી રાત પછી આ ભુવાએ લોખંડના હળિયા અને પટ્ટી લાલચોળ કરી પેલા કલ્પેશને આખા શરીરે ડામ દીધા. બોલો. ફોળવરનો છોકરો અલકપણભાઈ સોલંકીને ભુવાનો વિશ્વાસ. હવે ડામ દેવડાવ્યા. ડામ દેતા હતા ને ત્યારે બોલો ઉછળી ઉછળીને પડતો બિચારો, ઉલ્લીને પડ્યો. આ તો ભીસી ભીસીને ડામ દે આખા શરીરે. અંતે કલ્પેશ બેભાન થઈ ગયો. કાંઈ ભાન ન રહ્યું, એવું લાગ્યું કે હવે આને કંઈક થઈ જાહે. ત્યાર પછી એને હોસ્પિટલમાં લઈ ગયા, લ્યો દવાખાને લેવા. પરંતુ સારવાર દરમિયાન કલ્પેશનું મૃત્યુ થયું. માટે સીધે માર્ગે રહું, ભગવાનને મૂકીને ક્યાંય જાવું. એક આપણા બહુ સારા સત્સંગી નામ દામ દેતા મને શરમ આવે. એને બે દીકરા, એક દીકરો તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થઈ, હવે એનો હગ્ગો ભાઈ એકવાર મને મળેલો, વર્ષો પહેલાની વાત છે. મને કે ધંધા પાણી હરખા ચાલતા નથી સ્વામી, શું કરું, સત્સંગ બહુ નહીં. મેં એને કહ્યું કે ભાઈ ધંધા પાણી હરખા ના હાલતા હોય તો સારી મહેનત કરાય, પણ કે સાલું આજકાલ ખોટું કર્યા વગર સ્વામી કંઈ કમાઈ ના શકીએ. મેં કહ્યું એ તમારી માન્યતા છે, એમાં હું સહમત નથી. મને કે બહુ બધું કરી જોયું પણ છે ને જે લોકો ખોટું કરે ને એની જ બોલબાલા છે. બાકી બિચારા સીધા ને સાદા ને જે ધર્મવાળા નીતિવાળા છે ને એ બધા હેરાન જ થાય છે, કોઈ બે પાંદડે થતા નથી. મેં કહ્યું ભાઈ પૈસા ભેગા કરવા કે પૈસા રળવા માટે ખોટું કરવાની જરૂર નથી, મહેનત કરવાની જરૂર છે, હરખું વિચારીને કાળજી રાખીને. મને કે બહુ મહેનત કરી. પછી મને કે મેં વિચાર્યું છે. મેં હું વિચાર્યું તો કે એક ભાઈ મારો મિત્રનો મિત્ર છે ને એ એમ કહે છે કે એક તાંત્રિક બહુ જોરદાર છે, તમે કે એની આગળ જો પૂજા પાઠ અમુક જ કરવાનું હોય ને અમુક દિવસે જ, પછી કાંઈ લાંબુ ન હોય પણ એની પાસે એ વિધિ કરાઈ આવે છે ને એ જોયું કે અમારામાં એની દુકાનો સ્વામી ધમધોકાર હાલે છે. મેં કીધું ભાઈ એવા તાંતર ફાંતરમાં પડતો નહીં. તકે પણ હવે આપણે ક્યાં ન્યાયમાં ભળી જવું છે. અને કાંઈક કે છે થોડીક પૂજા વિધિ કરવાની હોય. મેં કીધું તમારી મરજી, બાકી કરાય નહીં. પછી કાંઈક મને અરે લડાઈ થઈ, એક બે વાર કીધું પણ ન માન્યો, પછી કાંઈક મુશ્કેલી વધી છે તે માન્યો, તાંત્રિક વિધિ કરવા ગયો. હવે તાંત્રિક વિધિમાં બેઠો એટલે ઓલ્યા કે આ વિધિમાં થોડોક દારૂ પીવો પડે અને આ ખચકાણો. કારણ કે એના બાપા હરિભગત, એનો ભાઈ સાધુ, અને હારે આ દારૂ પીવાનું કહે છે. પણ એને હારે બધા મિત્રો એ કે થોડોક પી લે ને અત્યારે એવું જ, પછી કાચિત કરી નાખજે, પણ દારૂ નહીં પીને તો તને જો બરકત નહીં થાય. આ વિધિ છે, આ તો વિધિમાં કાંઈ બાદ નહીં. આપણે કેમ મોજ શોખ માટે પીવો છે, વ્યસન કરવું? તે ડાયરું પાયો બોલો, અને કડવું લેગ્યું, થૂ થૂ કર્યું, પછી કે ના ના એમ થૂકી નો ન ખાય, વિધિનું અપમાન કહેવાય, એટલો જ પી જ જવો પડે, એમ કરીને એટલો પાયો. પછી વિધિ કરી, પહેલાં કહેવાય થોડીક વિધિ કરવી પડશે, પછી કહેજો હવે તમે આ વારે આવજો, કે હજી બાકી છે, તો કે એવું તમારે હજી બે ચાર પાંચ વાર આવવું પડશે. એમ બે પાંચ પાંચ વાર આવવાને બદલે 10-12 વાર ધક્કા ખવાય, અને દારૂ પાપા કર્યો ત્યાંને દારૂનું વ્યસન થઈ ગયું. ઘણા સમય પછી મારી આગળ ફરિયાદ આવી એના કુટુંબ તરફથી કે આ દારૂ પીવા માંડ્યા છે, અને હવે તો મંદિરે નથી આવતા, પહેલાં એકવાર મંદિર આવતા, આમની લાઈન ફરી ગઈ છે. પછી વળી મેં એને એક દી બોલાવ્યો તો મને કે સ્વામી પણ શું કરવાનું કે મેં કેમ આ વિધિમાં આવતું હતું તો બધા મને કે પી, પછી મેં તો પીધું, પછી એમાંથી સારું હવે મને વળગી પડ્યું છે કે નહીં જાતું, કે આખો દી નહીં પીતો પણ સાંજે પીવા જોઈએ, નહીં તો ઊંઘ નહીં આવતી આ ટેન્શનમાં. અલા મેં કીધું છોડ ભલામણા, દારૂ એ ક્યાં ચડ્યો, તારા બાપ કોણ, તારો ભાઈ કોણ, તમે સ્વામિનારાયણિયા છો, અને આ બધી વિધિની તમને પહેલા ના પાડી હતી, હું કામ આ બધું કર્યું. ત્યારે કે હવે આ બધું થતા થઈ ગયું છે ને, કાંઈ હવે હક નથી, ને બધું બહુ હેરાન થઈ ગયા છે. તે દુઃખ તો બધા એમને રહ્યા ને દારૂનું વ્યસન થઈ ગયું, તે રોજ હાજ પડે પાછા દારૂના રૂપિયા જોઈ, દારૂ પીને પાછો કાંઈક પડે તો વળી પાસે લેવા જાય, વાગે જ પાછ દવાખાનાનો ખર્ચો, કઠણાઈ કઠણાઈ થઈ ગઈ. પછી તો માંડ માંડ એને દારૂ મુકાયો, બધા ભેગા થઈ નવડી લાઈને સીધી લાઈને લેવા. અત્યારે આમ સારું છે પણ બહુ કાંઈ વિશ્વાસ જેવું નહીં, પાછી કોક દી ચડે પી લે, બોલો ચાખી ગયો છે ને. અને આવી બધી ભગવાનનો આશ્રય મૂકીને વિધિઓ કરવામાં પાછા આવા વ્યસનો થઈ જાય છે, અને વ્યસન તો પાછા કોઈ રીતે જાતા નથી. અને આ મેલી વિધિમાં તો એવું એવું મેલું મેલું આવે છે ને, એની વાત જવાય દો. માટે કોઈ તમારા મિત્ર હોય, મિત્રના મિત્ર, હગાના હગા, કોઈ એવા ભટકાઈ જાય ને તમને આવી કાંઈ વાત કરે તો મહેરબાની કરજો, ભગવાનનો આશ્રય મૂકીને આવી કોઈ લપમાં પડતા નહીં. ભાઈ દેશમાં રહેતા હો કે વિદેશમાં રહેતા હો, ભયંકર લોભામણી એડ જાહેરાતો મીડિયાઓની સાંભળીને કોઈ ભૂલે એને ફોન ન કરતા હો, ભૂલે નહીં. આપણે ભગવાનના છીએ, ભગવાનના રહેવું છે. બહુ લોકોને જ્યારે દુઃખ આવી પડે છે, દુઃખ જ્યારે થોડુંક લાંબુ ચાલે છે, ત્યારે હારા હારાને ધીરજ જાય છે, અને એ ભગવાનને છોડી, ભગવાને કહેલું નારાયણ કવચ કે હનુમાનજી ગણપતિની વાત પડી મૂકીને ક્યાંક બીજે પડે છે, પછી બહુ હેરાન થાય છે. એટલે ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે મહેરબાની કરજો બાપા, આ રસ્તે જાતા નહીં, જો બોલ્યો મરી ગયો કલ્પેશ. એટલે આપણા અથાણાવાળા સ્વામી કૃષ્ણ જીવનદાસજી મારે વડતાલની શોભા ગણાતા, એણે એની રૂમ આગળ ને બેહતા ન્યાન જ્યાં ત્યાં એક પ્રત્યે એક નાની કાપલી છપાવીને આપતા, એ વિષય વ્યસનને વેમ પ્રભુ ભજવા દે કેમ. જોયું, આ ત્રણ બહુ મોટી બલા છે, વિષય વેમ વ્યસન, આ ભગવાન ભજવા નહીં દેતા. કેટલાય ભક્તને વિષયો નડે છે, વિષય ભગવાનમાં લાગવા જ નથી દેતા. કેટલાય ને વેમ નડે છે, વેમ જ્યાં હોય ના પતિ પત્નીમાં, સગામાં, બીજે ત્રીજે, એવી ખોટી ખોટી કલ્પના કરે ને એવા એવા ભાગીદારોમાં એકબીજા પ્રત્યે વહેમ નાખે ને કાંઈ ન હોય અને એવા આક્ષેપ નાખે, પછી ઓલ્યાનું દિલ તૂટી જાય કે તમને આટલો વિશ્વાસ નથી ને પછી બધા છૂટા છેડા ને પાર્ટનરશીપ જુદી પડે, બધું કાંઈ નું કાંઈ થાય, આ વહેમ કોઈ દી હક નો લેવા દે. અને વ્યસન એ ભૂત જ છે, સમજાણું, એની પીડામાં છે ને હનુમાનજીનો જપ કરવો પડે, સમજે. આ બધા ભૂત જ છે, આ એક હક લેવા દેવા નથી. ભગવાન તો ન ભજવા દે પણ આ છે ને શાંતિથી જીવવા પણ ન દે. હાલો, કોઈને ભગવાન ભજવા નથી એને શું વિષય વ્યસન અને વેમ કઈ સુખદાયી છે? કોઈ નહીં સુખદાયી નહીં. માટે સાવધાન રહેવું. આપણે આ આજ્ઞા નથી પાળી શકતા એના કારણો, આપણે ભગવાનનો જ આશરો રાખવો, વધીને નાણી કવચ યા હનુમાનજીનો જ મંત્ર જપવો, આ નથી કરી શકતા. ને ક્યાંક શુદ્ર દેવતા દીકમાં જતા રહીએ છીએ એના કારણો જુઓ. એક તો ભગવાનનો પાક્કો ભરોસો, અડગ નિશ્ચય ન હોવો તે કારણ છે. જો પરમેશ્વરનો પાક્કો નિશ્ચય હોય, વિશ્વાસ હોય, તો ક્યારેય આપણને બીજે ક્યાંય જવું કે માનવું કે જપવું ફાવે જ નહીં, ગમે જ નહીં, સંકલ્પ જ ન થાય. અને આપણા હગાવાલા કે ઘરના માણસો કોઈ બી પ્રેશર કરે તોય પણ આપણે ન માનની, એ વાત કરો માં. બીજું, ધીરજનો અભાવ. ભગવાનના વિશ્વાસમાં ઢીલું હોય એટલી ધીરજ ઢીલી રહેવાની, ધીરજનો અભાવ જ રહેવાનો. ત્રીજું, અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા છે ને માણસને ટાળી દે. ચોથું, સાચી સમજણનો અભાવ. અને સાચી સમજણનો અભાવ એને હોય જેને કથા કીર્તન ને સાધુ સમાગમનો અભાવ હોય. ત્યાં સાચી સમજણનો ભાવ આવે જ નહીં. કથા વાર્તામાં ભાવ હોય ત્યાં સાચી સમજણ આવે છે. સમજણનો અભાવ. પછી વેમીલો સ્વભાવ. બોલો, રાતે ઉંદરડું બિલાડું નીકળતું હોય, કઈ ખખડ પપડ થતું હોય, પછી લાઈટ કરીને જોવે તેને ઉંદડું ઉયુ ગયું હોય, પછી કે હાલો ઘરમાં કઈ ખખડ પપડ થાય છે, કઈ ખખડ પપડ થાય છે, કઈક છે ખરું. એક જણું વાત કરે એટલે બીજા થી ફફડાટમાં છુએ રાતે. હવે બાજુન ઘરમાં કોક બિચારા જાગીને કઈક કામકાજ કરતા અવાજ આવ્યો હતો કે તારી વાત સાચી, આજ ખખડ પપડ છું તું, એટલે એમાંથી ભૂત ઉભું કરી દે. હા, અમે જયારે નીકળ્યા હોય ને પધરામણી, અત્યારે કે આ આવો આણી કરો પગલા કરો, કેમ તો કે આ ખખડ પપડ થાય છે, આ પાણી છાંટી દેવો. હા, પછી આપણે એમ કે ખખડ પપડ થાય છે, કઈ દેખાય તો કઈ દેખાતું નથી, ખખડ પપડ થાય છે. એમાંય તમને કઈક છે, કઈક છે એવું લાગે ને તો પાછું કઈક આભાસ થાય, કઈક છે એમ, કઈ ન હોય તો દેખાય. ભય તો એવો છે. એટલે આ રીતે વેમીલો સ્વભાવ છે ને એ હેરાન હેરાન કરી નાખે. ઘણા વેમીલા એવા માણસો હોય છે, ગાડી લાવે પછી કઈક ઘરમાં દુઃખ આવે ને તો કે આ ગાડી દુઃખ લાવી વેચી દો, કેટલી મોંઘી લાવ્યા હોય, એ લાવીને મૂકી હોય ને કઈક થાય તો પછી સસ્તા વેચી દે. અરે મકાન લીધું હોય, હારા એરિયા મળ્યું હોય ને એમાંય જો એમાં રહેતા પછી કઈક એવું થાય તો કે આ મકાન અપશુકનિયાળ છે, કાઢી નાખો, પછી મકાન વેચી દે. અરે આ તો મેં ગાડી ને મકાનની વાત કરી, ઘણા કુટુંબમાં તો છોકરાના લગ્ન થાય, પુત્ર વધુ ઘરે આવે અને પછી કઈક ધંધા પાણી મોળા હાલે તો હવ એની સામે જોજો કરે કે આ આવી પછી આપણી કઠણાય, આ આવી પછી આપણી કઠણાય, આના જ પગલે પનોતી આવી, સમજ્યા, આ ચાપલીએ જ દુઃખ ઉભું કર્યું. પાછા કેટલાય નામ પાડે એના, આ બુચી જ બધી આપણી પથારી ફેરવી. અને છેવટે બધા એને મોઢે માંડે સંભળાવવા, હો બસ બેઠા હોય ને તો એ વાત કરે, તું નહોતી ત્યારે એવા અમારે સુખના દાડા હતા, લ્યો આટલું બોલે, તું નહોતી ત્યારે એવા અમારે સુખના દાડા હતા. પછી ઓલીને એમ થાય, ઘરે રે મારે પગલે આ બિચારા દુખી દુખી થઈ ગયા, અને હું આ કુટુંબને માટે પનોતી રૂપ છું, મારે શું જીવીને કામ છે. મેણા સહન ન થાય તાર બાઈ આપઘાત કરે, ને કાં તો છૂટાછેડા થાય, અને કાં તો ઝઘડા રોજ થાય. ઓલી ભાઈને ક્યારેક એમ વિચાર આવે કે હું જે ઘરે જન્મી જ્યાં મોટી થઈ ત્યાં તો સુખનો પાર નથી, બધા ધંધા પાણી હારા હાલે છે, હું અહીં આવી ત્યાં બગડી ગઈને પનોતી થઈ ગઈ. ઓ અને કોક ઘરમાંથી એવું કે દીકરાની વહુ આવે પછી જો જરા ધંધા પાણી હારા હાલવા માંડે તો હોવ એને લક્ષ્મી માંડે માનવા, હો દેવી માને, બધા એનો ધણી હોય તેને અમથો અમથો પગે લેગ લેગ કરે. અને પછી તો આખા ઘરમાં એક એમ જ થાય, અને એ જાત હારી હોય તો સારું થાય, ને જો એવી હોય ને તો એ ભૂહોડીઓ વાળે દેવી. પછી પાછા વાત કરે અરખાઈ કે ભાઈ અમારા દીકરાની વહુ તો સાક્ષાત લક્ષ્મી છે, લક્ષ્મી છે. હા એ આવ્યા ત્યારે અમારે આટલું જ હતું, એક મકાન, એક ઘંટી, કાંઈ એક દુકાન, ચાર ઘંટી હાલે છે, અને ચોથી દુકાન હમણાં શરૂ કરવી છે, અને અમે કાંઈ પણ નવો ધંધો કરી પહેલાં પગલાં એના કરાવ્યો. પછી એને પહેલી પધરાવે, એને હાથે સ્ટાર્ટર ચડાવે, અમને જ કોઈને બોલાવે નહીં, લક્ષ્મી આવી ગયા એટલે હવે કોઈની જરૂર હું કાંઈ નું, કાંઈ હાલતું હોય બધું એગડમ બગડમ ટીખળ, દાંત કાઢીને ગોટો વળી જાય એવું. માટે ભગવાનનો આશરો રાખીને જીવવું, બીજી બબાલમાં પડવું નહીં, કોઈને પનોતીએ ન ઠેરાવી દેવી, અને કોઈને સાક્ષાત લક્ષ્મી ન ઠેરાવી દેવી. બિચારાને માણા રહેવા દો ને, ઠીક રહે આપણે એની અરે, એને દેવ બનાવી દીધા પછી આપણે માનવ ને એ દેવ ભેગા રહેતા વળી દખનો પાર નહીં એના કરતા. એટલે આવી બધી તકલીફો હોય છે, આ વેમીલો સ્વભાવ છે, એ દુઃખ દે છે. વળી આપણું સર્કલ હોય ને એવું કહેતા અડખે પડખેના રહેનારાઓનો સંગ, ક્યારેક આપણને ક્ષુદ્ર દેવ દેવતાઓનો જપ કરાવે છે, એને ત્યાં લઈ જાય છે. સાતમો આ આજ્ઞા નહીં પડવાનો હેતુ કારણ, સકામતા, સકામપણ. કાંઈક ને કાંઈક બધી ઈચ્છાઓ રહ્યા જ કરે, આમ ધરોવ જ નહીં. એ ભગવાન, આમ થોડીક ઓફિસ આખી છે, કામ ધંધે છેટું જવું પડે, બીજું કાંઈ માગતો નથી, એક સાયકલ દઈ દો ને બસ. પછી સાયકલનું થઈ જાય ને પછી કે હવે આ પેડલ મારવા પડે, સ્કૂટર હોય ને બાઇક એક હોય સારું, ભગવાન કે લે બાઇક, તો કે હવે આ બાઇક બરાબર છે, પણ હવે આજકાલ છે ને આ ટ્રાફિકમાં બાઇકમાં જોખમ, નાની એવી ચાર પૈડાવાળી ગાડી હોય ને પ્રભુ તમ શાંતિથી બેહીને જવાય. એમના માંગણીઓ વધતી જાય વધતી જાય, એનો કોઈ છેડો જ આવતો નથી. આ સકામપણું છે ને દુઃખરૂપ છે. અને એમાંય જો કોઈક એવા મળી જાય ને કે અમારે જો ઓલી જગ્યાએ ગયા ન્યાય એણે કીધું એ રીતે છે ને, અમે આમ જો જાજું નહીં, હવા હો રૂપિયાની જ વિધિ કરાવીને તરત જ એક મહિનામાં ગાડી આવી ગઈ. બોલો હે, હા આમ સાક્ષાતો અમુક અમુક તો આવી વાત કરે ને તે ભલભલાને ગળે ઉતારી દે. અરે ખોટું બોલતો હોવ તો મારું ગળું કાપી નાખું, બોલ. આમ અનુભવેલી વાત છે, આમ જો થોડુંક જ આપણે કરીએ ને ત્યાં આમ ગાડી થઈ જાય. જો આ મારી ત્યાંને એમ થઈ જાય ખાલી હું મરી ગયા, મહેનત કરીને થોડુંક કરવા ગાડી થતી હોય તો વાંધો હોઉં, એમાં કોઈને કહેવું. પાછું ઘણા તો પાછા ખાનગી ખાનગી કરે, આમ મોટા સત્સંગી હોય, આગેવાન હોય, કોક મંદિરના ટ્રસ્ટી પૂજારી કોઠારી હોય, હળિયું દેતા હોય, બધે હાલીને જાત્રાઓ કરતા હોય, ને પાછો આશરો હોય નહીં એટલે પાછો એને ખબર પડે કે આપણે અહીં જઈશું, કઈ વિધિ કરીશું, આને મળશું, કે કોકને કઈક પૈસા દે, યજ્ઞાદિ કરાવશું, જો કોક સત્સંગિક સાધુ જાણી જાય ને તો પાછા કહે છે લે આ તો ભૂવા ભરાડી પાસે ગયા, અહીં ગયા, અને તો ક્યાં ભગવાનનો આશરો છે. એ બધું ખાનગી રાખવું, બહાર નહીં પડવા દેવાનું. એટલે ઘણા તો હાવ ખાનગી ખાનગી કરે, આપણને ખબર જ ન પડે. બહાર પડી જાય એમાં તો ઉપાધિ પાસે સાધુ સંતો છે ને સત્સંગી હોય ને એવા, એનાથી બીવે બહુ. એટલે ખાનગી ખાનગીમાં એવી બધી ક્ષુદ્ર દેવ દેવીઓની વિધિ મંત્ર જપે. આવું છે, વર્ષો પહેલાની વાત છે. અમારે બુવા ગામની ચિઠ્ઠી આવી હતી અને લગભગ વિક્રમ સંવત 2042ની ચાલી છે, 41-42. તો હું ત્યાં એ ચિઠ્ઠીમાં વાગરા ગામ આવે છે તો ત્યાં હું ધીરજ આખ્યાની કથા કરતો ને બધા સાંભળવા આવે. પછી માલપુડાનો બહુ રિવાજ, કાનમમાં બધે તો માલપુડા કરી દેવા પડે, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બધી વડોદરા બાજુમાં એમાં તો ઝાઝો ઝાઝો લોટ લાવે, બધું બે બે ત્રણ ત્રણ કલાક પાડી પાડે જ કરવા પડે. ઝાઝુ તો રોહડામ રહેવાય, કથા વાર્તા કરીને રોહડામ જાય. પણ કથા વાર્તા પૂરી થઈ જાય પછી એક ભાઈ આવે અને આમ થોડુંક માથે ઓઢી ટટ્ટાર બેસી, અને અમે થાળ ધરાવવા જઈ બપોરે, ત્યાં સુધી જપ કરે, કાંઈ બોલે નહીં, કાંઈ નહીં. અમે ત્યાં 10-15 દી રહ્યા હતા ને હું તો રોજ જોઉં અને મને રોજ બહુ ગુણ આવે. મેં કીધું આ ગામમાં ઘણા સત્સંગી છે પણ આવો ભગત કોઈ આપણે જોયો નથી. મેં ઘણા ગામ ફેર્યા પણ આ સવારના 7-8 વાગ્યાથી 11 વાગ્યા સુધી એક પલોઠીએ જપ કરે, કમાલ છે કીધું આ તમે. અઠવાડિયું કે વધારે દિવસ રહ્યા હતા અમે, અમારે જે દિવસ નીકળવાનું હતું ને પછી એને ખબર પડી કે આ સંતો કાલ જવાના છે. એક દિવસ હું રસોઈ કરતો હતો ત્યાં એ ભાઈ ઉઠી અને ભંડાર ને બારણે આવ્યા કે સ્વામી થોડુંક કામ છે, જો 2-5 મિનિટ નવરાય હોય. મેં કીધું આવું હાથ ધોઈને, હાથ ધોઈને હું ગયો. શું કામ છે? ધારે કે આમ એવો કોઈ મંત્ર ખરો તમારી આગળ? એટલે તો કે આપણે એ મંત્ર જપીએ તો આમ તત્કાળ સિદ્ધિ થાય. મેં કીધું આમ શું સિદ્ધિ કરવાની? આત્મસાક્ષાત્કાર, પરમાત્માના સાક્ષાત્કાર? તો કે ના ના એવું તો નથી કરવું. તો મેં કીધું તમારે ફળ શું જોઈશ મંત્રમાં? કે સ્વામી એવું છે ને, અમે હારી એક ભૂલ કરી. હું ભૂલ કરી? કે મકાન અમે બહુ સારું કર્યું અને અમારે ભાડે નહોતું દેવું, પણ આને આને અમે આને ભાડે આપ્યું અને હવે એ ખાલી કરતા નથી અને અમારે હવે જરૂર છે અને એ ખાલી કરતા નથી. તો કાંઈ એવું તમારી પાસે છે મંત્ર કે એ હું જપું તો એવડે એ ભાગે? મેં કીધું એવું તો મને કાંઈ ખબર નથી. મેં તો આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર છે જ ને, મને કે એવું નહીં આવે. આપણે એ મંત્રનો જપ કરીને મને કે રાતે હુતા હોય ને ભડકા થાય અને એવા બીવે મને કે તે મકાન ખાલી કરીને વ્યાસ જાય, આપણે કંઈ કહેવું જ ન પડે. મને કે એવો કાંઈ મંત્ર છે? મેં કીધું ના ભાઈ, એવો કાંઈ મંત્ર નથી. મેં કીધું ગોપાલ સ્વામીનો એક મંત્ર છે એવી મને ખબર છે, પણ અટાણી મારી પાસે નથી. ક્યાંક ચોપડી મળશે તો હું તમને એ મંત્ર લખીને મોકલીશ. એક ગામમાં બાટલીમાં કાંઈક ફૂંક મારી ને પાણી આપે પરસાદીનું કરીને, તે હારા હારા સત્સંગી લઈને પી ગયા હતા. બોલો, એવી એની વાયકા ઉપડી હતી કે એનું ફૂંક મારેલું પાણી પીવે ને એના બધા દુઃખ વયા જાય. ભલ ભલા પરિચયદીનું કરાઈ આવ્યા હતા. માટે વાલા ભક્તો, ખરે દુઃખને ટાણે ભગવાનની હામું જોઈને રડી લેવું પણ ભગવાનમાંથી પડી ન જવું. આવા બીજા ત્રીજા પાસે જવું નહીં. એટલા બધા સકામનો રહેવો કે કયા મંત્ર જપીને કયા દેવદેવીને માનીએ ને કયા પાસે ફૂંક મરાઈ આવીએ તો જલ્દી રૂપિયાવાળા થઈ જાય, જલ્દી આમ થઈ જાય ને તેમ થઈ જાય. જેમ ભગવાન રાખે એમ રહેતા શીખીએ તો જરૂર આ આજ્ઞા પડે. જો અને અંત્યના 33માં વચનાવટમાં મહારાજે એવું કહ્યું કે ધન દોલત સ્ત્રી અને પુત્ર આદિ પદાર્થ માટે કોઈને વિશે આસ્થા આવે નહીં, એવા તો આ સત્સંગમાં ગણતરીના હરિભગત હોય. ગણતરીના ઝાઝા નહીં એટલે કે તમે ગણી શકો એટલા. આ જે પદાર્થો છે, ધન દોલત સ્ત્રી પુત્ર, ધન એટલે રોકડા રૂપિયા ગણીએ, દોલત એટલે જમીનના પોપડા, હોનું, ઘરાણું, દુકાનો, બંગલાઓ, ફેક્ટરીઓ વગેરે વગેરે, એ દોલત લઈએ આપણે. સ્ત્રી અને પુત્ર આ ચાર પદાર્થ આમ ગણો. આદિક શબ્દ મૂક્યો છે મહારાજે, આદિક પદાર્થ માટે કોઈને વિશે આસ્થા ન આવે, ભગવાનને છોડીને બીજે આડો ઓળો ડોલે જ નહીં, એવો સત્સંગી બહુ દુર્લભ છે. એવા ગણતરીના હોય કે જો તો ખરા. વડતાલના 5મા વચના વર્તમાં નિત્યાનંદ સ્વામીએ મહારાજને એવું પૂછ્યું કે હે મહારાજ, ભગવાનને આશ્રય જવું તે આશરાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાને ગીતામાં કહ્યું છે, જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામી મા સુચઃ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવે તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક મા કરે, શોક કરીશ નહીં. મહારાજ કે, અને એવો જે ભગવાનનો દ્રઢ આશરો, આ શ્લોકમાં કહ્યું એવો, તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે, ભગવાન વિના બીજા કોઈને રક્ષા કરવા વાળો ન જાણે, અને જે જે પોતાને સુખ જોઈતું હોય, જે જે સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, એક ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે, ન જાણે, ન જાણે, ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય, અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય, એને જ ભગવાનનો વિશ્વાસ કહેવાય, એને જ ભગવાનની નિષ્ઠા કહેવાય. મહાપ્રલય જેવું દુઃખ આવે તોય ભગવાનને મૂકીને બીજે ન જાય. આ વાત તો ભક્તો આપણામાં પહેલી હોવી જોઈએ, નંબર 1. 5 માળા ઓછી થાય વધુ થાય ઠીક, પણ ભગવાનનો આશરો જરાય પણ પોલો ના હોવો જોઈએ. જો શબ્દ કેવા વાપર્યા, મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તોય પણ એ દુઃખ થકી રક્ષાનો કરનારો બીજો કોઈ છે જ નહીં મારે મન. આપણે તમામ દુઃખથી રક્ષા કરનારા એક આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ભક્તિ ધર્મના પુત્ર ઘનશ્યામ જ હોવા જોઈએ. આ મન દુઃખથી બચાવશે ને આ મન દુઃખથી બચાવશે એમ જ્યાં ત્યાં મનની વૃત્તિઓ લઈ જવી નહીં, બધી વૃત્તિઓ ભગવાનમાં રાખવી. દુઃખથી બચવું હશે અને ભગવાનનો આશરો હશે તો દુઃખથી બચવા માટે વારે વારે ભગવાનમાં વૃત્તિ જશે, ભગવાન સામું જોવાઈ જશે, ભગવાનને પ્રાર્થના થઈ જશે, એમ ભજન તો થશે સકામપણે, ભગવાનમાં તો ધ્યાન રહે. પણ જો બીજા હાંભેર હાંભેર કર્યા કે આ મન બચાવી દે, આ મન બચાવી દેશે, તો તો ભગવાનની ભક્તિમાંથી ગયા, આશરામાંથી ગયા અને મર્યા સમજો. માટે આ તો બહુ કામની બાબત છે, અતિ કામની. ઘણાયને આમાં બહુ કચાશ હોય છે, ઘણાયને કચાશ હોય. હમણે એક ન કહેવાય એવી વાત કરું, વાલા સંતો બેઠા છે, એક ભાઈ મારી પાસે આવ્યો અને એણે મને વાત કરી હતી, મને કે અમારે ઘરે દીકરી છે, માતાજીનો અવતાર છે, અને એનું એને નામ દીધું ને આમ તેમ બધું ઘણી વાત કરી. કોઈ પણ આવે એના બધા કામ થાય છે, કોઈ પણ આ બધા એ તો હશે, બહુ વખાણ કરતો. અને પછી મને કે બહુ માણસો આવે, અને વાત એ સાચી, મને કે તમારા સાધુ ઘણા આવે છે. મેં કીધું તમારા સાધુ એટલે, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તમારા કહેવાય ને, તમારા સંપ્રદાયના. એટલે અમારા સંપ્રદાયના સાધુ? કે હા સ્વામી. મેં કીધું નામ દઈ શકો? તો કહે સ્વામી એ રવા દો, બાકી આવે છે ને એના કામ થાય. હું તો અચંબો પામી ગયો. ભગવાન જાણે સાચું ખોટું હું છે, પણ એણે આ વાત કરી હતી. સાધુ સંતોને કાંઈક ભયંકર દુઃખ આવી પડતા હશે, અને એવા એવા સાધુ સંતોની, ભગવાધારીની આવા માતાજીઓ પાછા રક્ષા કરતા હશે. બલિહારી હશે. દિન પછી દિન જાતા જાતા થોડોક સમય થયો, પછી મેં કોકને પૂછ્યું કે ઓલા માતાજીની બધી બોલબાલાને બાધાઓ એમનામ હાલે છે? તો કોક કે બોલતા નહીં, તમે છાપું નથી વાંચતા? મેં ના, છાપા ન આવ્યું એ કોક છોકરાને લઈને માતાજી ભાગી ગઈ. મેં કીધું હાલો મને ખબર નથી. લે એ તો બહુ ચગ્યું હતું, તોય તમને ખબર નથી? ભાઈ અમારે કાંઈ છાપાની ટેવ નહીં, ખબર નથી કાંઈ. તો કે માતાજીની તો વાત જવા દો. હા ભાગી ગયા છે મને કે માતાજી. પછી તો અહીંથી બધા ગેલા, આમ ગેલા તેમ ગેલા, એને બધાને પકડવા આ તે, પણ કાંઈ હાથ જ આવ્યા નહીં. અને બહુ ઉપાધિ થઈશ કે ન કીધે જેવી. અને પછીથી કે 400 મહિને જીડ્યા અને લઈ આવ્યાની વાત કરી, તાર કે માતાજીના ઉદરમાં તો બાળક આવી ગયું હતું. અને પછી તો કે હવે એનું થાય હું ને બધું, કે એ તો સ્વામી પૂછશો જ માં માળા ફેરવો. મેં કીધું જાવા દો, આ તો અમારે સાધુની આવતા ને એટલે મને એમ થયું કે માતાજીનું હું જ છું એમ. આશરો જો ભગવાનનો ન હોય તો ભગવા પહેર્યા હોય કે ધોળા પહેર્યા હોય કઈ બરકત ન હોય, મજા જેવું કાંઈ નહીં. ખબર નહીં કોકની કાંઈક પ્રગતિ ભાળે તો ઘણાને એમ જ થાય છે કે આમની પાસે કાંઈક સિદ્ધિ છે. ત્યાં સુધી કે કોક હારી કથા કરતા જાણતું હોય અને એની કથામાં જો માણા જાજુ ભેગું થાય તો એ આપણી સામું જોજો કરે, કાંઈ દોરો બોરો બાંધીને કથા કરો છો, ત્યારે મને બહુ હસવું આવે. અને એ બીજા ત્રીજા જોવે તો મને ઓછું હસવું આવે. ભગવાધારીઓ મને જોજો કરે કે તમારી કથામાં એટલું માણા આવે છે, શેનો દોરો બાંધો છો? તો આ કાંડે શું બાંધ્યું? બધા બ્રાહ્મણે બાંધ્યું છે, વધીને કોખે રાખડી બાંધી હોય. અગર ના ના કે ફલાણી જગ્યાએ દોરો કરે છે, જો એ કર્યો હોય ને એને કે છે કે એક એવો મારી પાસે આવ્યો હતો. મારી પાસે બીજું જ કઈ બોલી નતો કયો, પણ એ બધી વાત કરવા માંડ્યો અને એમાં એણે તો ભાઈ અમુકના નામ દઈ દીધા કે આ દોરો કરાવી ગયા છે ને આ દોરો કરાવી ગયા છે. મેં કીધું મરી ગયા તારે. એમ માને પાછા આપણને એમ માને કે તમે કઈ કોક બીજો ત્રીજો મંત્ર જપતા હશો ને દોરો કરતા હશો, નહીં ત્યારે હોય જ નહીં એમ. એ તો ભાઈ સ્વામિનારાયણ મંત્ર જપીએ છીએ, ગળામાં કંઠી રાખીએ છીએ, બીજી કોઈ વાત જાણતા નથી. તમે ભલે ન કહો, તમે ભલે ન કહો, એ સિવાય આ કુંડળનો જીર્ણોદ્ધાર થાય નહીં. હું વાત કર કોક બેરો બેરો ભૂતની ઉપાસના કરતા હશો, સ્વામિનારાયણિયા થઈને એવું માને આપણામાં, એમ કહું છું. બીજા ત્રીજા વર્તમાન પાળવા એ તો એક બાજુ જ આવવા દો. ભગવાનનો આશરો જ ન દેખાય ત્યારે આપણને એમ લાગે કે હવે આમાં શું બીજું આમાંથી લેવાનું. આવું બધું છે હારા હારા. અને પાછા એ બધું એવું કરતા હોય એટલે એને બીજામાં એવું જ દેખાય. એના કંઈક ખાનગીમાં યજ્ઞ હાલતા હોય સિદ્ધિ માટે, સમજ્યા? એટલે પાછા વાત તો એવી કરે, એ યજ્ઞ પૂરો થાય પુણ્યમે અને જો તમે કે આપણો કેસ ફતે એમ કરતા હોય ખાઈ ગયું. એટલે આવું બધું જોઈએ ત્યારે એમ થાય કે બીજું બધું તો મુવા ભૂલ્યા તો ભૂલ્યા, પણ હવે તો હાવ ભગવાન જ ભૂલી ગયા છીએ. શું ભગવાનનો આશરો નહીં, એનું બળ નહીં, એને આધારે આપણે નહીં, ત્યારે આપણી દશા શું થાય મારા ભાઈ? માટે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને જાણે નહીં. જે જે સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયી ન જાણે, ન જાણે, ન જાણે. એટલે પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય ને તે જ ભગવાનનો ભક્ત કહેવાય. આ ગામડું ગામ દેતળ એનો એક પ્રસંગ પુરાણી પ્રેમ પ્રકાશ દાજી સ્વામીએ એમની સત્સંગની શુભ વાર્તામાં લખ્યો છે. સમજાણે કોઈ બ્રાહ્મણ આવ્યા છે ને બાઈને આમ ને તેમ કીધું છે ને ખોળો નહીં ભરાતો, સમય ઘણો થઈ ગયો છે. બાઈ બિચારી ભોળવાઈ ગઈ કે મારી માતાજીને આટલું આમ ને આટલું આમ કરજો, ચૂંદડીને લાપસીને ફલાણું ઢીકડું ને ભગવાન મારી માતાજી દીકરો દેહે. હા બાઈ કે બધી વાત સાચી, પણ અમે સ્વામિનારાયણ અમારીથી થાય નહીં. તો કે મારી માતાજી દીકરો ન દે તો આમ ને તેમને તમે જુઓ અખતરો કરો, અત્યારે તમે આટલું આપો અને પછી દીકરો થાય તો આટલું દેજો. ભાઈને દીકરાની ઈચ્છા બહુ અને પૂરો ભગવાનનો ભરોસો નહીં. પતિ તો પાવરફુલ હતો પણ ઘરે નહીં ને બ્રાહ્મણે આવી બાઈને બોલવી અને લાપસીના અમુક રૂપિયા લઈ ગયો, અમુક રોકડું ઘી લઈ ગયો, સમજ્યા? એક અધો હાટલો લઈ ગયો માતાની ચુંદડી ચુંદડી કરીને. પછી વહી ગયો કાગડાને બેહું, ડાળીને ભાંગવું, 12 મહિના થયા અને આમને પાણું બંધાણું કરે. અને આય બહુ હોશિયાર હોય આવા, ગામમાં આવીને પૂછી લે ફલાણા ભાઈને ઘરે કાંઈ બાળો હાથ થયો છે, અડકે ભડકે પૂછી લે. એટલે ઓલા કે હા હમણાં એમ થયું છે, એટલે પાછા ફૂગે. હા એટલે એમ જાણીને આવ્યા, જય માતાજી ફલાણું જે બોલતા છે એ બોલીને ઓછરીને ધારે બેઠા. ત્યાં તો ઓલા ભાઈ હરખ ગયેલા, ઘરમાંથી આવ્યો છોકરું લઈને, આવ નાનું છોકરું હતું, અને ત્યાં ભૂદેવની આગળ મોરી મૂકીને પગે લાગ્યા ને કે માતાજી દીકરો આવ્યા. કે ધીમું બોલો, કે ધીમું બોલો, મારો પતિ આજ ઘરે હશે કે વલકોર હુતાશ. કે બપોરે અંટાણો ઘડીક આડે પડખે થાય ખેડૂ લોકો, કે ધીમું બોલો સાંભળી જાય ઉપાદી. પણ ભાઈ જોગ બોલ્યા ને ઊંઘ ન હતી ને ખાલી આંખ્યો વિશે હુતેલો, એમાં આ બધો સંવાદ સાંભળી ગયો. સમજાણું? પછી આ બાઈ કે માતાજીએ બહુ કૃપા કરીને, તમે બહુ કૃપા કરીને મને દીકરો આપ્યો ને સારું થયું ને, કે મેં આટલા રૂપિયા આપ્યા છે ને હવે હું આટલા રૂપિયા તમને આપી દઉં, પણ બધું ખાનગી રાખજો, કોઈને કહેતા નહીં. અને આ એક ઘરાણું માતાજીને મારા વતીને આમ તેમ ઓલો કે માર્યા, એને તો આ બાઈને બોલવી દીધી છે. પહેલા જ લઈ ગયો, મોં લઈ ગયો, પણ હજી પાછું આ લૂંટશે. અને આ બાઈ જે અંદરથી બધું લઈને દેવા આવી ને ઊભો થયો મૃદ માણાઓ, હું છે તારે કે ઓહો પટેલ, જય માતાજી, હું શું આવ્યો છો? કે હું તો આવ્યો તો વરદી પહેલા, અને મારી માતાજી આ તમને દીકરો આપ્યો કેશ. બાઈ ની સામું જોઈ બાઈ તો માંડી ધ્રુજવા, ભારે કરી. અને છોકરું તો ન્યાસ ઉવાડેલું હતું, બાઈ તો અંદર બધું લેવા ગઈ હતી પૈસા ને ઘરાણા. પછી આવું બોબો કે આ તમારી માતાજીનો આપેલો છે? તો કે હા. પૂછો બેન ને. ઠીક કે બેન ને પછી પૂછ્યું, પણ જો ભાઈ હું તો સ્વામિનારાયણનો સત્સંગી છું અને મારે તો મારા સ્વામિનારાયણ ભગવાન આપે એટલું જ ખપે, હું બીજા કોઈનું દીધેલું કાંઈ લેતો નથી. મારો ભગવાન જેમ મને જીવાડે, વાંજ્યા જીવાડે તો વાંજ્યા જીવવું, અને પુત્રવાળા કરે તો પુત્રવાળા થવું. બાકી ભગવાન સિવાય બીજા જે તે આપણને છોકરા દઈ જાય ને આ દઈ જાય ને તે જાય, એ આપણે ન ખપે કે છે. અરે એમ કામ બોલો. હા કે સાંભળ, આ તારી માતાજીનો દીધેલો હોય તો મારે ન જોઈ તું લઈ જા. અરે પણ તમે શું કહો છો? તો કે ના, આ તું લેતો જાય રે. સમજ્યા? તે એની પત્ની બોલી, તમે આ શું બોલો છો, એને આપણને આમ તો મૂંગી રહે, પરમેશ્વર સિવાય બીજો કોઈ આ બ્રહ્માંડમાં કરતા હરતા નથી. આવા બધા આપણને આવીને ઉલ્લુ બનાવી જાય. અને હા, કદાચ એની માતામાં ભગવાનનું મૂકેલું દૈવત હોય અને માતાજી દીકરા દેતી હોય, તો પણ હું સહજાનંદી સિંહ છું, મારે મારો પ્રભુ આપે ને તો જોઈ, બીજાનો દીધેલો ન જોઈ. ભૂદેવને કે ભૂદેવાને લઈ જાઓ. અરે એમ કાં કરો, ઊભા થઈ પેલું છોકરું કંઈક થોડા વાહનનું હતું, એ લઈને બ્રાહ્મણના ખોળામાં નાખ્યું. છોકરું અહીંયા માંડ્યું કરવાનું, પટેલે લીધો પરોણો. છોકરું લઈને વહેતા થાવ, અરે તમે આનો ને, તો કાં બોલો કે મારા માતાજીનો આપેલો નથી, તમારા સ્વામિનારાયણે આપેલો છે. બોલો બોલો, કરે હું બોલો, ત્રણ વાર બોલાવ્યું, સ્વામિનારાયણનો આપેલો છે ભાઈ સાહેબ, તમારા સ્વામિનારાયણનો આપેલો છે, સ્વામિનારાયણનો આપેલો છે. તો હેઠો મૂકી દો, ડેલી પકડો, બણ બણાવીને ગયા. હવે પછી ખડકી આ મને જ જોયું. આ છે સ્વામિનારાયણ ભગવાનનો પાવર. આટલો જેનામાં પાવર નથી પ્રભુનો, એ હું ભગત પણ શું એ સમજો ભગવાનને. કદાચ એવા રોજ મંદિર આવતા હોય કે સમયમાં જતા હોય, સેવા કરતા હોય, ક્યાંય પાય પૈસો દાન દેતા હોય, પણ સમજ્યા શું એ. પાયામાં મોટી પોલ, એ મકાન ગમે એવું રૂપાળવું હોય તો એમાં હું રહેવામાં શાંતિ, પાયો જ પોલો, નિષ્ઠામાં જ કાચું. માટે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, એની જોરદાર નિષ્ઠા હોવી જોઈએ ભગવાનના, તો જ આપણે કૃપાપાત્ર ભગત છીએ. વાલા ભક્તો, હવે એક વાતની અહીંયા સ્પષ્ટતા કરું છું, તાકી કોઈ મોટા સંતને કે મોટા ભક્તને ક્યારેક અવળી દ્રષ્ટિએ ન જોવે કે આમને નિષ્ઠા નથી લાગતી. ઘણી વખત એવું થાય. અહીંયા મહારાજે એમ કહ્યું ને કે જે કાંઈ સુખ જોતા હોય તે એક પ્રભુ પાસેથી જ ઈચ્છે, એ વાક્યવું. પોતાના ઈષ્ટદેવ પાસે જ માગવું એમ કહ્યું. તે અમુક મોટા સંતો હનુમાનજીને માને છે, મેં જોયું છે, અને મનાવે છે પણ ખરા. કોઈ હરિભગતને કાંઈ દુઃખ હોય તો મોટા સંત હોય પણ એવું કે હનુમાનજીને એક શ્રીફળ વધેરજે, શનિવારે તેલ ચડાવજે, દાદા તારું કામ કરશે. તો આ રીતે શ્રીફળ તેલ વગેરેથી પૂજે પૂજાવે છે હનુમાનજીને. કંઈક માગવું હોય તો હનુમાનજી પાસે માગે છે. કંઈક બખેડો હોય, કોઈ જમીનનું કંઈ પત્તું ન હોય તો મોટા સંત એમ કહે કે જા હનુમાનજીને કહેજે. ગોપાલ સ્વામી એવું કરતા, ગુણાત્યાન સ્વામી કરતા. ઘણા સંતો આ રીતે આપણે જોઈએ છીએ. તો હું સમજવું, આનું શું સમજવું? અને વચનામૃત એમ કે છે, કાંઈ પણ માગવું હોય તો પોતાના ઈષ્ટદેવ પાસે માગવું, બીજે નહીં. તો આ હનુમાનજીને આ રીતે, કોઈ ગણપતિને આ રીતે, તો આ આ આ બરાબર કહેવાય? એવો કદાચ કોઈને સવાલ થાય તો હું એનો ઉત્તર આપું છું. ધ્યાનથી સાંભળી લેજો, નહીતર મોટા સંતોનો કે કોઈ મોટા હરિભગતનો અવગુણ આવવાથી આપણે ભલે મોટી નિષ્ઠાવાળા ગણાતા હોઈએ તો પણ આપણે પાછા પડવાનું થાય અને એનો વિજય જ રહે, પરાજય આપણો જ થાય. ઉત્તર આનો આ છે કે મોટા સંતો યા મોટા ભક્તો હનુમાનજી પાસે ક્યારેય કશું માગતા નથી. સાંભળજો, તમને નવાઈ લાગશે. એ તો બહુ મોટા હોય છે. ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી થોડા હનુમાનજી પાસે માગે, કાંઈ માગતા નથી. અરે એવા મોટા ગ્રસ્થ ભાઈ ભાઈ હોય ને તો હનુમાનજી પાસે કાંઈ એમ કાંઈ હિન્યા જઈને કાકલુદી કરીને માગે એવું ન હોય. તો હોય શું, એ તો હનુમાનજીને કામ બતાવે છે કે આટલું કામ કરી દેજો દાદા, તમે અમારા ધર્મકુળના કુળદેવ છો, અને ભગવાનને તમને અમારા સંપ્રદાયની રક્ષા માટે સંપ્રદાયમાં સારંગપુરમાં ગોપાલ સ્વામી દ્વારા બેહાડ્યા છે. ખ્યાલ આવે છે? સાંભળજો, આ આખી વાતમાં ફેર છે. મોટા હનુમાનજી પધરાવે છે, હનુમાનજીને મનાવે પૂજાવે છે, આ બધું કરે છે, તો પણ તે હનુમાનજીના આશ્રિત કે હનુમાનજીના પૂજારી નથી. મનતા હોય પૂજતા હોય તોય એ તો હનુમાનજીને કામ બતાવે છે. અરે ઘણા મોટા સંતો તો હનુમાનજીને સીધી આજ્ઞા જ કરે છે કે આ કામ કરી આવજો, અને હનુમાનજી કરી આવે પણ ખરા તરત, કે તમે આટલું કામ કરી આવજો, અમે શ્રીફળ વધારીશું, તેલ ચડાવશું, અને હરિભક્તોને પણ એ રીતે શીખવાડે છે. એમ આવું નાનું મોટું કામ હોય તો ઘણા વિવેકી હરિભક્તો હનુમાનજીને કહે છે કે દાદા આ કામ કરી દેજો. એટલે આનો અર્થ એવો ન જ કરાય કે ભગવાન આગળ જ સુખ ઈચ્છું ને માગવું તો હનુમાનજીને કેમ કહે છે, હનુમાનજી આગળ કેમ માગે છે, એ હનુમાનજી આગળ માગે છે એવું કોઈ ન સમજતા. કેમ જે એ તો હનુમાનજીને કામ બતાવે છે અને એ ભગવાનની આજ્ઞા છે. ભગવાને કીધું છે કે એવું બધું હોય તો હનુમાનજીને કહી દેવું કે કરી આવશે. આ વાત આમ છે, માટે કોઈએ એવી ભૂલ ન કરવી કે મોટા કહેવાય છે અને આમ કેમ કરે છે. વડતાલના પાંચમા વચનામૃતમાં કહ્યું તેમ કેમ કરતા નથી, આમ શંકા ન કરવી, સમજી રાખવું. આ આપણા સંપ્રદાયની બહુ અલૌકિક રીત છે. નાના મોટા કામમાં મહારાજને હું ડિસ્ટર્બ કરવાનો, મહારાજ તો રાજાધિરાજ છે. હનુમાનજી દાદાને કહી દેવાય, ગણપતિ દાદાને કહી દેવાય કે આટલું આ કામ કરવા જેવું છે, એ કરી આવે. ખ્યાલ આવી ગયો? હવે આ આજ્ઞા જો આપણે પાળવી જ હોય તો એના ઉપાયો શું, સાંભળો. પહેલું, પ્રથમ તો ભૂતાદિકો આપણને દુઃખ આપી જ ન શકે તેના માટે શ્રીહરિની આજ્ઞા ઉપાસનામાં ખબરદાર રહેવું. જેટલા આપણે ભગવાનની આજ્ઞા ઉપાસનામાં ખબરદાર રહીશું એટલા આપણે બચશું. આજ્ઞા ઉપાસનામાં પોલ હોય એને જ ભૂતાદિક કંદડે છે. એ ઘરમાં જ આવે, એ વ્યક્તિમાં જ આવે જેની આજ્ઞા ઉપાસના દઢ છે, ત્યાં ક્યારેય ભૂત ફૂત કોઈ આવી શકતું નથી. હે, પોલીસે પટ્ટો કાઢી નાખ્યો પછી ઓલા એ માર્યો, એ વાત સાંભળી છે ને? એક હતા પોલીસ, ત્યાં જઈને ટેડફેડ માંડ્યા કરવા, એટલે ગાળો માંડ્યા બોલવા, એટલે બધા ભેગા થઈ ગયા. પછી કે સાહેબ તમે ગાળો ન દો, અમે કાંઈ ગુનો એવો કર્યો નથી. અરે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું કરી નાખું, દંડો પછાડીને ગાડી દે. તો ઓલા બધા કે આ તો સાહેબ તમે પોલીસનો પટ્ટો બટ્ટો પહેર્યો છે ને એટલે અમે નહીં બોલતા, બાકી તમને ચૂંટી નાખીએ, તમે સમજો હું તમારા મનમાં. ત્યાંને વળી પાવર ચડી ગયો, તો ઓલો પટ્ટો કાઢી નાખ્યો, એટલે સારી ઘરથી ફરી વળ્યા ને ટીપી નાખ્યો. પછી પોલીસ ચોકીએ જઈને ડીએસપી પીએસઆઈ જે મોટા હશે એને વાત કરી કે મને આ લોકોએ માર્યો, નામ કર્યું ને તેમ કર્યું, એટલે આ બધાને બોલાવ્યા કે તમે અમારા પોલીસને માર્યો? તો કે ના. તો કે આ કેસે ને માર્યો? તો કે જો સાહેબ અમે એને કીધું હતું કે તમે આ છે ને સરકારી માણસ છો, તમારી પાસે આ લાયસન્સ છે, પોલીસનું પટ્ટો છે, એટલે અમે કાંઈ બોલતા નથી. તારે એણે શું કીધું? પટ્ટા બટ્ટા સાલા ક્યાં કરે, એમ કરીને પટ્ટો બટ્ટો તમારો કાઢી નાખ્યો પછી ઢીબો. સાહેબ કે ઠીક કર્યું, હજી થોડોક મારી નજર સામે ઢીબો નાખો બે ચાર કેસ. મૂર્ખના સરદાર પટ્ટો કાઢને પછી મારે જ તો. એમ ભગવાનનો આશરો જેને વયો જાય એને ભૂતાદિક ધોકાવે તો. હે, આજ્ઞા બાગીના લોપી નાખી પછી તો કાળકરમ બધા આપણને ટીપે જ તો. માટે ક્યારેય ભગવાનના આશરારૂપી પટ્ટો કાઢી ન નાખો, ડગી ન જવું. શ્રી હરિની નિષ્ઠા અતિ પક્વ કરવી, કથા વાર્તા સાંભળી સાંભળી નિષ્ઠાવાળા હરિભગતની હારે હેત રાખી સમાગમ કરી. શ્રી હરિને ભક્તમાં નિષ્ઠાની બાબતે ગોબરાય હોય ને તે જરાય નથી ગમતી. નિષ્ઠાની બાબતમાં મહારાજને ગોબરાય બિલકુલ ન ગમે. શ્રીજી મહારાજે સંવત 1862માં એક કાગળ લખાયો હતો, ગામો ગામ કાગળ લખાયો હતો. એ કાગળ વાંચવા જેવો છે, સંભળાવું છું. શ્રી અનિર દેશથી લિખાવીતંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વસત્સંગી ભાઈ ભાઈ નારાયણ વાંચજો. 1862 નો છે આ કાગળ. બીજું લખવા કારણ એ છે, જે મનુષ્યને જેવું પોતાનું પ્રારબ્ધ હોય એને અનુસારે તેના દેહને સુખ દુઃખ થાય છે. કેને અનુસારે? પ્રારબ્ધના અનુસારે. તથા જન્મ મરણ થાય છે, પણ જીવના પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘન કરીને તો ભૈરવ ભવાની આદિ જે દેવદેવીઓ છે તે કોઈ પણ એ જીવને સુખ દુઃખ દેવાને અર્થે કે મારવા જીવાડવાને અર્થે પીડવાને અર્થે સમર્થ થતા નથી, કોઈ નહીં. ને પ્રારબ્ધ કર્મ અને કાળ તેને ખોટા કરી નાખવા તથા મૂવાને જીવતા કરવા તેમ જીવતાને મારી નાખવા એને વિશે તો એક પરમેશ્વર નારાયણ માત્ર જ સમર્થ છે, બીજો કોઈ નહીં. પણ બીજા કોઈ દેવી કે દેવ સમર્થ નથી નથી નથી. માટે એક પરમેશ્વરનો દૃઢ આશરો રાખીને નિત્ય ભજન કર્યા કરવું અને કોઈ દેવ દેવીનો ભય રાખવો ઘટે નહીં. આપણે તો ભગવાનના ભક્ત છીએ, માટે હરિભક્તોને તો કોઈ રીતનો મનમાં ભય રાખવો ઘટે નહીં. મહારાજ કાગળમાં લખે, આપણે તો ભગવાનના ભક્ત છીએ, માટે હરિભક્તોને તો કોઈ રીતનો ભય મનમાં રાખવો ઘટે જ નહીં. અને જંતર મંત્ર ઔષધિય કરીને કોઈ માણસ જીવતો રહેતો હોત, જંતર મંત્ર નહીં ઔષધિ લઈ લીધી, દવાઈ દવા ડોક્ટરે ટીપી ગયા, જવાણે કરીને કોઈ જીવતો રહેતો હોત તો પૃથ્વીમાં કોઈક તો દીઠામાં આવત કે આ જીવી ગયા છે, આ પડીકીથી, આ જંત્રથી, આ મંત્રથી, કોઈક તો દીઠામાં આવત. પણ એવો કોઈ દીઠામાં આવતો નથી. ભાઈઓ, કોઈ બે ત્રણ વર્ષનો માણસ વળી જે બહુ મંત્રને જાણે છે એ પોતે મરી જાય છે, હે કે ખુદ મરી જાય છે. બીજું, જંત્ર મંત્ર કોઈ ઉપર કોઈના ચાલતા હોય તો ઘણા શત્રુઓ જેની માથે હોય એવા મોટા મોટા રાજાઓ જીવતા શી રીતે રહે, બોલો? અને જંત્ર મંત્ર કરીને જ સિદ્ધિ થતી હોત તો લાખો રૂપિયા ખર્ચીને રાજાઓ લશ્કર રાખે છે તથા આયુધ સામગ્રી રાખે છે, એવડું મોટું શું કામ કરે બધું? એક ભારે મંત્રશાસ્ત્રી રાખે, તે મંત્ર તંત્રની સિદ્ધિ કરીને સર્વે પ્રતિપક્ષીને એટલે કે શત્રુઓને મરાવી નાખે. કોને મારવાનો? તો કાને, જપો મંત્ર ટે, જપો મંત્ર ટે, સારું લશ્કર ફશ્કર રાખવા પડે. પણ એવું તો કોઈ ઠેકાણે દેખાતું નથી. કેટલી બધી ચોખ્ખી વાત લખે છે. માટે નિર્ભય થકા નારાયણનું ભજન કરજો, નિર્ભય થકા નારાયણનું ભજન કરજો, અને કેવળ ભગવાનનો જ દ્રઢ વિશ્વાસ રાખજો. જેમ ભગવાને ધાર્યું હશે તે સત્ય થશે. આ આ વાક્ય કેવડું મોટું છે કે જેમ ભગવાને ધાર્યું હશે એ સત્ય થશે. આપણું ધાર્યું કે બીજા કોઈનું ધાર્યું નહીં થાય, કેમ કે જીવનું ધાર્યું થતું હોત તો કોઈ ગરીબ રહેત જ નહીં, કોઈ ગરીબ ન રહેત. સર્વેને રાજા થવાનો ઉમેદ છે, બોલો, બધાને મોટા સત્તાધીશ થવું છે, પણ તેમ થતું નથી. માટે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા સમર્થ ભગવાનના આશ્રય તળે રહી નિર્ભય થકા નારાયણનું ભજન કરજો, એ આ પત્ર લખવાનો મૂળ ઉદ્દેશ છે. તો તમે એકાગ્ર મને કરીને ધારજો, ધારજો ને વિચારજો. સમજી ગયા? ઘણાય માણસ આવા જંતર મંતરને તાંત્રિકમાં પડે છે, કોકને મારી નખાવે, બીજું ત્રીજું કંઈક કરવા જાય છે, કાંઈ કોઈનું ધાર્યું થતું નથી, ઈશ્વરનું એક ધાર્યું થાય છે. માણસ ક્યારેક પોતે એવું માની લે છે કે હું આ કરીને આમ કરી નાખું, આ કરીને તેમ કરી નાખું, કોઈથી મને કાંઈ થાય નહીં, આમ ને તેમ ને. પણ છેવટે એવાનું ક્યારેય ભગવાને હાલવા દીધું નથી. એ પોતે જ હેરાન થાય, જેલમાં જાય, કૂટાઈ જાય, કોઈ એને બચાવી શકતું નથી. આવા તો બહુ આપણી નજર સામે કિસ્સાઓ બને છે, જે મીડિયાની આપણે દ્રષ્ટિએ જોઈએ તો એવું કેટલું દેખાય છે દુનિયામાં. આજે ભગવાનની તાકાત બહુ જબરી છે, એનો સ્વીકાર જો હોય તો બીજી કોઈ તાકાતની ભય ડર ન લાગે. એકવાર વડોદરામાં મરકીનો ઘણો ઉપદ્રવ થયો હતો, અનેક લોકોનું એમાં મૃત્યુ થઈ ગયું. એ મરકી રૂપે આવેલ 64 જોગણીઓનું મોટું ટોળું વડોદરામાં ફરતું હતું. તે ફરતું ફરતું વાડી વિસ્તારમાં આવ્યું અને ત્યાં એક ગોપાલ સ્વામીનો શ્રીહરિનો આશ્રિત, ગોપાલ સ્વામીનો શિષ્ય લક્ષ્મણ ભાઈ પટેલ રહેતા એને લખો કહેતા સ્વામી, લખા પટેલના ફળિયા મેં, એમાં કોઈનું મુખ કૂતરા જેવું, કોઈનું વાંદરા જેવું, કોઈનું રીંછ જેવું, આવા એમના બિહામણા ચહેરા હતા બધી જોગણીઓના. એને જોઈ લખા ભગતે પોતાનું શરીર વધારી તે કાળરૂપ જોગણીઓને એકદમ પોતાના બંને હાથ વડે ઝાલી દબાવી, એવી દબાવી તે ઓલી રાડો રાડ નાખ્યો. અને પછી ગાજરવાડી પાસે એક મોટો અવાવરો કૂવો હતો એમાં નાખી, પછી અખાડાના દરવાજાનું મોટું કમાડ ઉતારીને એ કૂવા ઉપર ઢંકી દીધું. અને પછી દરેક મરકીને ઝાલીને એક એક પગે મજબૂત બાંધી, અને પછી જેમ નાળિયેરના તોરણ કરે ને એમ પછી આવી બધી વિધિ કરી, તોરણ એમ તોરણ કરી તેને હાથીખાનાના દરવાજા ઉપર તોરણની જેમ ઊંધે માથે બાંધી. આ લખા ભગતે આવું કામ કર્યું, તેથી તે ચીસો પાડવા લાગી. આમ ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ ત્યાં દરવાજે ટીંગાઈને રહીને રાડ્યું પાડતી હતી. લોકો આવતા જતા અવાજ સાંભળે પણ કોઈ કઈ ભાળે નહીં, દેખારો બહુ થાય દરવાજા હેઠે નીકળે ને ત્યાં તોરણ બાંધેલું, પણ હવ જોયે ઉપર આડો કઈ દેખાય નહીં એટલે વ્યા જાય. પણ એનો અવાજ સાંભળી આખું શહેર ત્યાં જોવા આવતું કે આ છે હું ખેલ, પરંતુ કોઈના દેખામાં ક્યાંય આવ્યું નહીં. ચોથે દિવસે શંકર ભગવાન ત્યાં આવ્યા, પછી જોગણીઓનું તોરણ ત્યાંથી છોડ્યું અને પોતાના હાથમાં લીધું અને ત્રિશુળ ઉપર વીટાળી અને આમ 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 કરીને જે ફગાવ્યું તે કૈલાસ ઉપર જઈને પડ્યું. પછી શંકર અદ્રશ્ય થઈ ગયા. આ વાત એટલા માટે મેં અહીં કરી કે જેના હરિભક્તમાં આટલું સામર્થ્ય હોય તો ખરા ઉપાસક સંતોમાં કેટલું હોય ગોપાલન સ્વામી જેવામાં. અને જો એમના સંતોમાં આટલું સામર્થ્ય હોય તો જેની ઉપાસના એ કરીને સંતો આવા બળિયા થયા એ સ્વામિનારાયણ ભગવાન કેવા હોય. માટે ભગવાન શ્રી હરિનો આવો મહિમા સમજી પરમાત્માની નિષ્ઠા પાકી કરવી. વાલા ભક્તો, તેમ ભગવાનના ભક્તને માથે કાળ કર્મ માયા આદિકનો કોઈનો ભાર નહીં જે એને પીડી શકે. કાળ કર્મને માયા જેને ન પીડી શકે એને ભૂતા ભૂતા હું પીડે એ શું નડે. રાવણને ગ્રહ ન વળગે તો ભક્તને કેમ વળગે. રાવણ જો ગ્રહને ઊંધા નાખીને માથે ઢોલિયો નાખીને બેસી જતો હોય તો ભગવાનના ભક્તોમાં કેટલું દૈવત હોય. આશરામાં કાચબ હોય તો ગ્રહ વળગે ને ભૂત પ્રેતે વળગે, બધું વળગે. ભગવાનનો આશરો ન હોય એ બધાય પીડાય. દીનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદનનો સમાગમ થઈ ગયો એમના કહેવાથી મહારાજનો અભાવ આવ્યો, આશરો ગયો. પછી એની દીકરીને ભૂત વળી ગયું જમનાને. પછી મહારાજના આશીર્વાદથી મયારામ ભટ્ટની માફી માગવાથી ભટ્ટનું અભિમાન ગયું દીનાનાથ ભટ્ટનું અને ભૂત થઈ ગયું અને આશીરો પાકો થયો. દરેક સુખ દુઃખ આપનારા માત્ર શ્રીહરિ જ છે અને તે કદી આપણું અહિત કરતા નથી. માટે તેમનું હિતકારીપણું વિચારી ધીરજ કેળવવી. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પલ્લય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. જે થાય છે તે મારા સારા માટે થાય છે અને મારા ભગવાન ક્યારેય મારું બગાડતા જ નથી. મારો પ્રભુ માત્ર કરતા નથી પરંતુ હિત કરતા છે, સર્વનું એ હારું જ કરે છે તો મારું ક્યાંથી બગાડશે. જે કરશે તે મારા હારા માટે હશે, માટે મને માન્ય છે એવી ખુમારી સાથે જીવે તે પાકો હરિભગત કહેવાય. વિશેષ વિવેક આ શ્લોકનો. શ્રી હરિએ ભૂતાદિકના ઉપદ્રવથી બચવા શિક્ષાપત્રીમાં પરોક્ષ ભાવમાં નારાયણ કવચ અને હનુમાનજીના મંત્રોનો જપ કરવાની આજ્ઞા કરી છે, પરંતુ અહીં થોડુંક વિશેષ કહેવા માગું છું. પરંતુ પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના જનમંગલ આદિ સ્તોત્રોનો જપ કરવાથી તત્કાળ દુઃખોથી મુક્તિ મળી હોય એવા એક બે નહીં, અનેક હરિભક્તોના અનુભવ છે. અનેક હરિભક્ત જનમંગલ સર્વમંગલ સ્તોત્ર ખરેખર આજ ભગવાનના ભક્તને માટે જપવા યોગ્ય મંત્રો છે. ભક્તોને ભગવાનનું બળ રહે અને ઉપાસનાની દઢતા થાય એવા હેતુથી નિત્યાનંદ સ્વામીએ હરિ કવચ બનાવ્યું છે, એ નારાયણ કવચ જેવું જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોએ હરિ કવચનો જો પાઠ કરાય તો પોતાના ઈષ્ટ દેવની જ એમાં વાત આવતી હોવાથી બહુ સુખ અને શાંતિ આવે. તથા અખંડાનંદ વર્ણીએ પુરુષોત્તમ કવચ રચ્યું છે, અદભુત છે, તેનો પાઠ કરી શકાય. તદઉપરાંત ભક્ત ચિંતામણી, હરિસ્મૃતિ, શ્રીજી ચાલીસા, ગોપાલ સ્વામીનું પ્રકરણ, વંદુના પદો, સર્વમંગલ નામાવલી વગેરે વગેરેનો પાઠ પણ આજે ખૂબ સુખદાયક છે અને સર્વે દુઃખ ટાળનાર છે. અને બધા જ આ પાઠો આપણા ઈષ્ટ દેવના છે, માટે એનાથી સત્સંગીને બહુ સુખ શાંતિ થાય અને તત્કાળ સિદ્ધિ થાય, સર્વજન રુચિકર થાય તે માટે ઉપર પ્રમાણે મહારાજે આજ્ઞા કરી છે હનુમાનજીનો પાઠ કરવાનું વગેરે. પણ નંદ સંતોએ પ્રાયઃ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપથી જ અનંતના ભૂત પ્રેતાદિક કાઢ્યા છે, જેના પ્રસંગો સાંપ્રદાયિક ગ્રંથમાં બહુ જ છે, પ્રસિદ્ધ છે. તો શ્રીહરિએ અહીં હનુમાનજીના મંત્રનો જાપ કરવાનું કેમ કહ્યું હશે? આવો એક સવાલ કે નંદ સંતોને મહારાજ તો સમર્થ છે, એમનું આપણે જપ કરીએ તો બેડો પાર થઈ જાય. નંદ સંતોએ પણ કંઈક ભૂતા પેતા પોતાના સ્વામિનારાયણ નામથી ભગાડ્યા છે, તો શા માટે આવું કહ્યું છે? આ પ્રશ્નનો ઉત્તર હરિચરિતામૃત સાગરમાં છે, પૂર ચોથું તરંગ 18માં. સાંભળીએ. અનંત જાતિ કે જીવહી સત્સંગ મેં આવત જોઉં, મહારાજ બોલે છે કે આ સત્સંગમાં અનેક જાતિના જીવ આવે છે. કિતનેક ધીરજવાન હે અધીરજ કિતને સૌ, એમાં કેટલાક સત્સંગી ધીરજવાળા હોય છે અને કેટલાકને ધીરજ રહેતી નથી, ધીરજ વિનાના હોય છે. અધીરજ જન હિતહી ગણપત હનુમંત દેવ, હમહી માને ઇનકુ માનના એકહી દેવ. મહારાજ કહે છે કે જે ધીરજ વગેરેના અમારા આશ્રિત સત્સંગીઓ છે એમને માટે અમે હનુમાનજીને ગણપતિ બધા મંદિરમાં પધરાવીએ છીએ, પણ એમાંથી તમારે તમારું દુઃખ ટાળવા એકને માનવા. હનુમાનજીને જો તમે માનો જપો તો હનુમાનજીને, અગર ગણપતિમાં શ્રદ્ધા હોય તો ગણપતિને, પાછું બે જગ્યાએ શ્રદ્ધા રાખીને તમારે કરવાનું નહીં. તો માનના એકહી એવું, બેમાંથી એકને તમે ગમે એને આરાધો, નો પ્રોબ્લેમ. ધીરજ વિનાના જે છો એને માટે આ વાત કહું છું, જેને ધીરજ છે ને અમારો આશરો છે એને તો હનુમાનજીની જરૂર નથી ને ગણપતિજીની જરૂર નથી. કે હરિભક્ત દોઉ દેવ એહી સમ અવરન દેવ કોઉ. હનુમાનજી ને ગણપતિ બે દેવ હરિભગત છે, એના સમાન બીજો કોઈ દેવ નથી. પાર્વતી મહાદેવ દિનકર યામે આયે સબ, આમાં પાર્વતી મહાદેવ દિનકર બધું આવી ગયું. અમારી આજ્ઞા લઈ માને સો હરિભક્ત સહી, હમહી આજ્ઞા દઈ હરિભક્ત જો અધીરહિત. ચોખ્ખું કહી નાખ્યું, અમારી આજ્ઞા કરીને તમારે તમારા દુઃખ ટાળવા માટે તમને ધીરજ ન રહેતી હોય તો આ બેમાંથી કોઈ એક દેવને અથવા તો પાર્વતીને મહાદેવને દિનકરને આમાંથી કોઈ પણ તમે માનો એની કાંઈ ના નથી, પણ જેને માનો એને એકને માનજો ને અમારી આજ્ઞા એ કરીને માનજો. આ આજ્ઞા હમહી આજ્ઞા દઈ, આ આજ્ઞા અમે જ દીધી છે. તમે કહેશો શું કામ? તો કે હરિભક્ત કો ધીરજ હિત, જે ધીરજ વિનાના હરિભક્તો છે એને ધીરજ રહે એટલા માટે અમે આજ્ઞા કરી છે. અદભુત વાત. માટે વાલા ભક્તો, આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે કે મહારાજ શું કહેવા માંગે છે. મહારાજ એવું ચોખ્ખું કહેવા માંગે છે કે તમને જો મારો પૂરેપૂરો વિશ્વાસ ને ભરોસો હોય તો તમારે કોઈ નો જપ બપ કઈ કરવાની જરૂર નથી. જો અંતકાળે શ્રવણે સુણાય પાપી તણો તે પણ મોક્ષ થાય, તે મંત્રથી ભૂત પિચાસ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. ગોપાલ સ્વામીએ ધોળકામાં બ્રહ્મ રાક્ષસ થયેલા કાશીનાથ પંડિતને 300 ભૂતો સાથે પાર પાડ્યા સ્વામિનારાયણના પ્રતાપે. વાલા હવે એક અદભુત અમારા ગોપાલ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી ને એમના શિષ્ય શ્રી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, એટલે કે મારા ગુરુ રાધારમણ સ્વામી, એના ગુરુ ઉત્તમચરણદાસજી સ્વામી અને એના ગુરુ કૃષ્ણ પ્રિયદાસજી સ્વામીની વાત કરું છું. નાવી ગામમાં એક ઉખાભાઈ શંકરભાઈ ચૌધરી રહેતા હતા. આ ખાનદેશની વાત છે. પૂજ્ય કૃષ્ણ પ્રિયદાસજી સ્વામીના એ અતિશય કૃપાપાત્ર છે. સ્વામીશ્રી એકવાર નાવી ગામમાં ગયેલા તે વખતે અચાનક એક ભાઈને સર્પ કરડ્યો. જન્મ મૃત્યુ વચ્ચે ભાઈ જોકા ખાવા લાગ્યું જીવન. લોકો તેને મંદિરમાં સ્વામી પાસે લાવ્યા. સ્વામીએ તેને પાસે જઈ ત્રણ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર એના કાનમાં નાદ કર્યો. ત્યાં કાળા નાગનું ઝેર ઉતરી ગયું હતું. લોકો આ જોઈ અચંબો પામી ગયા. નાવી ગામમાં બની ગયેલી આ ઘટના છે. પછી ઉખાભાઈ ચૌધરી કહે, હે ગુરુદેવ, આપ અહીં બિરાજતા હો અને કોઈને ઝેરી જંતુ કરડે તો તેને આપ બચાવી લેવા, પરંતુ અમે ખેડૂત છીએ, અમારે તો આવું અવારનવાર બનતું જ હોય. આપ ન હો ત્યારે અમારી દિશા શું થાય? માટે આપ ન હો છતાં અમે આવી આપત્તિથી બચી શકીએ એનો કોઈ ઉપાય બતાવો તો સારું ગુરુજી. ત્યારે પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી આશીર્વાદ આપતા એવું બોલ્યા કે ઉખા જા, આજથી કોઈના અંતરમાં ભૂત પ્રેતાદિકનો પ્રવેશ થાય કે કોઈને કાળા નાગનો ડંખ થાય તે વખતે તું તેના કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલજે. આ મંત્રના પ્રતાપે આજથી તારાથી પણ કાળા નાગનું ઝેર ઉતરી જશે અને ભૂત પ્રેતાદિક ભાગી જશે. આવો એને આશીર્વાદ સ્વામી આપ્યો. ત્યારથી વાલા ભક્તો, નાવી ગામમાં કે આજુબાજુના ગામમાં કોઈ પણ વ્યક્તિને ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો તેને ઉખા બાપા પાસે લાવતા અને તે સ્વામિનારાયણ મહામંત્ર બોલતા, એટલે તરત જેવું ભૂત ભૂત જે કાંઈ હોય બ્રહ્મરાક્ષસ એ બધાય ભાગી જતા. અવગતિ પામેલા આવા અનેક જીવોને સર્વાવતારી શ્રીહરિ અને સદગુરુના પ્રતાપે તેઓ બદ્રિકાશ્રમ વગેરે ધામમાં મોકલી દેતા ઉખા બાપા. બોલો, આ અમારા ધરમપ્રસાદ સ્વામી તે પ્રદેશમાં વિચરનારા બિરાજા છે, એમને આ વાતની ખબર છે. એક હરિભગતમાં સદગુરુના બળે એના આશીર્વાદથી આ તાકાત આવતી હોય તો ભગવાનનું બળ રાખનારાને તો ભૂતાદિક નડે જ કેમ ભાઈ, ચાથી નડે. વાલા ભક્તો, આ ઉખાભાઈ ચૌધરીના ત્રણ પુત્રો સંત બની ગયા. તેમાં મોટા પુત્ર નામદેવ ચૌધરી, જે શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી થયા. ખરું ને સ્વામી? તથા તુલસીરામ ચૌધરી નિરન્મુક્ત સ્વામી થયા. અને ભગવાનભાઈ ભક્તિ કિશોર સ્વામી થયા. આ ત્રણેય સંતો ભજનાનંદી હતા. અત્યારે ત્રણેય અક્ષરધામમાં ગયેલા છે. પણ આ બાપા એવા બળિયા હતા કે એના ત્રણ દીકરા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા આટલી વાતથી આપણને સમજાઈ જવો જોઈએ કે સ્વામિનારાયણ કોણ છે, આપણે કોના આશ્રિત છીએ અને કોની કંઠી પહેરી છે. હવે આપણે રાંકા વેડા કરીએ આપણા આવા સમર્થ ભગવાનનો આશરો છોડી તો ખરેખર આપણે ભગવાનને સમજ્યા નથી એવો અર્થ થાય. માટે વાલા ભક્તો, આ વાત સાંભળીથી હવે બધાય એવા દ્રઢ ધીરજવાન થજો કે મહારાજ રાજી રાજી થઈ જાય. છેલ્લે શ્લોક બોલી દઉં છું. ભૂતાદ્યુપદ્રવે ક્વાપી વર્મ નારાયણાત્મકમ જપ્યમ ચ હનુમન મંત્રો જપ્યો ન શુદ્ર દૈવતઃ. આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન.
વાહ ભાઈ વાહ, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની ખુમારી ચડાવી દે એવી આજ શિક્ષાપત્રી ભાષ્યની કથા આવી. બહુ સરસ, બહુ સરસ, તમને ધજા હારી મળી ગઈ હો. વાલા ભક્તો, બસ બસ, એ સર્વાવતારી સર્વોપરી શ્રીહરિજી મહારાજના કૃપાળુ ચરણારવિંદમાં કોટી કોટી વંદના કરીએ કે હે મહારાજ, તમે અમારા ઉપર કૃપા કરી આ બ્રહ્માંડમાં પધાર્યા, તમે અહીં સત્સંગ સ્થાપ્યો, અમને આ ટાણે માણાનો દેહ આપ્યો અને તમારા સત્સંગી અને સાધુ બનાવ્યા, એ તમારી કૃપાનો કોઈ પાર નથી. વાલા ભક્તો, આવી સરસ મજાની કથા સાંભળી બધા જ ભક્તજનો જ્યાં બેઠા છે ત્યાં જ બેસી રહેજો. આપણે ત્યાં હવે મહોત્સવમાં અનેક મહાનુભાવ સંતો આપણને સૌને એમની વાણીનો લાભ આપવા, યજમાનોને આશીષ આપવા આવ્યા હોય એ બધા જ સંતોને પણ આવા ઘણા બધા સત્સંગમાં વિચરતા અનુભવો થયા હોય, એમની વાણી દ્વારા આપણને પણ પ્રભુનો મહિમા વધે. આજની આ શિક્ષાપુત્રીની કથા અત્યારે જેણે સાંભળી છે, ભવિષ્યમાં જે સાંભળશે એને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા વધારશે, અને વળી મહારાજની આજ્ઞા, આપણી પરંપરામાં આવેલા મોટા મોટા મહાન સંતો ભક્તોની રીતભાત આ બધું સમજાવી આપણને ચોખ્ખા શ્રી હરિના આશ્રિત કરશે. અત્યારે જૂનાગઢ દેશથી પૂજ્ય શાસ્ત્રી ભગવત ચરણદાસજી સ્વામી જામજોધપુરવાળા ઉપસ્થિત છે, બહુ ખુમારીવાળા ગુણાતીત જોકના એ સંત, એમને હું વિનંતી કરીશ તેઓ અત્રે આવશે, 5-10 મિનિટ માટે આ મહોત્સવમાં તેઓની અમૃતવાણીનો લાભ આપશે શાસ્ત્રી ભગવત ચરણદાસજી સ્વામી.
ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આજના આ પવિત્ર વસંત પંચમીના પવિત્ર દિવસે સવારની સભામાં અદ્ભુત હરિચરિત્રામૃત સાગરનો પુરસ્ચરણ વિધિ, સાગરને જે પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામી વગેરે બધા સંતોએ બહુ ભવ્યતાપૂર્વક અનેક પદાર્થોથી અભિષેક કર્યા, ઘનશ્યામ મહારાજનો અભિષેક થયો, આખું વાતાવરણ દિવ્ય બની ગયું એકદમ. આપણને એમ લાગે કે અક્ષરધામ એ કેવું છે, અહીંયા કુંડળમાં અક્ષરધામના દર્શન થાય એવું દ્રશ્ય આજે સવારે આપણે નિહાળ્યું. પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામી, જ્ઞાન જીવન સ્વામી, એ અખંડ ભગવાન પરાયણ એમનું જીવન છે. બસ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજી વાત નહીં. આજરે અત્યારની આ કથામાં આમ ખુમારી ચડી જાય એવી વાત સ્વામીએ કરી. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં શ્રીજી મહારાજે બધી વાત લખી છે, પણ જ્ઞાન સ્વામીએ જે છણાવટ કરે અને દાખલા દ્રષ્ટાંત આપે અને બરોબર સમજાય જાય બધાય ભાઈઓ ભાઈઓને, આવી વાત બળવાળી કરે એ બધાએ બરોબર હૃદયમાં ધારી રાખવા જેવી વાતો છે. જ્ઞાન સ્વામી એની કથા હરિચરિત્રામૃત સાગર કરોડો લોકો આજે આ ટીવીઓમાં જોય, અને કેટલા અમારે ત્યાં જામજોધપુર નો એક ભાઈ કે સ્વામી તમારા કોઈ સાધુ ની કથા સાંભળે મને બહુ ભાવ થયો, મને હવે કંઠી બાંધો. આ જ્ઞાન સ્વામી ને ઓલી ટીવીમાં કથા સાંભળે મારો હરિભગત થઈ ગયો. લ્યો આ કામ જો આખો સંપ્રદાય વળગી, બહુ મોટી મોટી સંસ્થાઓ હારી હારી છે, પણ આવું હુજતું નથી ભાઈ. આટલા આટલા ગ્રંથો ગામડે ગામડે ગાડીઓ નીકળે, આવડું પોટલું 10-12 પુસ્તકો સ્વામીઓ, અને હરિભગત દેવા આવ્યા, મને કે કુંડળ થી જ્ઞાન સ્વામી મોકલ્યા છે. મેં કીધું લાવો લાવો, હવે તમારે ક્યાં આવી થઈ? મને કે આટલા એટલા ગામ. મેં કીધું હવે તમે ન જતા હું બધે મોકલી દઈશ મારી બાજુના ગામડામાં. હવે વિચાર કરો, એક શિક્ષા પત્રી જોતી હોય તો એક સ્ટોર રૂમ માં જવું પડે અને ત્યાંથી લેવી પડે. આ જ્ઞાન સ્વામી એ સંપ્રદાયમાં તમારા પૈસા ને લેખે લગાડ્યા હોય તો એક માત્ર પૂજ્ય જ્ઞાન સ્વામી છે. એટલે પૂજ્ય જ્ઞાન સ્વામી આજે અહીંયા જેટલા લોકો દર્શન કરવા આવે કુંડળમાં, એ બધાને લાડવા મગજના ભાઈ. ઓલા સ્વામી વાત કરે ને, મને સ્વામી કહેતા હતા આમ ચારવા ને 5-5 વાર લાઈનમાં આવે તોય લાડવા મળે, અને હારા હારા મંદિરમાં બટકું ન જડે ભાઈ, પ્રસાદ ગોતવી હોય તો મળે નહીં અમને પણ. એટલે આમ આ ઉદારતા જો હોય તો પૂજ્ય જ્ઞાન સ્વામીમાં છે. એટલે આવા સાધુમાં જો પ્રેમ થઈ જાય, આવા સાધુમાં હેત થઈ જાય, તો આપણા જીવનું બહુ રૂડું થાય. એટલે ગુણાતાન સ્વામી લખ્યું છે કે ભગવાન ને ભગવાનના સાધુમાં હેત કરવું. બસ હેત કરવા જો કોઈ, હેત કરવા જેવા જો કોઈ હોય ને તો ભગવાન ને સાધુ બે જ છે. આવો આ ઉત્સવ આજે અદભુત થયો છે, અને આ પુરસ્તરણ વિધિમાં જે યજમાનો મેદાન મારી ગયા ભાઈ, એમણે આટલા હજારો હરિભક્તો અને અનેક સંતોની હાજરીમાં આ પુરસ્તરણ વિધિ તો એમના આ યજમાન પદ સ્વીકારી આવડો મોટો ઉત્સવ એના યજમાન બન્યા, એ પણ અક્ષરધામના અધિકારી બની ગયા. આ સંતો એવા રૂડા આશીર્વાદ આપે કે આવા નવા કાર્યો આ કુંડળ ધામને વિશે તમે સદૈવ કરતા રહો એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ
ભગવાનની. બહુ જ સરસ શાસ્ત્રી સ્વામીએ જરા ખુમારી ચડાવે એવી વાતો કરી. અને આગળ પ્રવચન માટે હું વિનંતી કરીશ નાર ગુરુકુલથી પધારેલા પૂજ્ય સુખદેવ પ્રસાદ સ્વામી.
પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, સર્વે પ્રાતસ્મરણીય સંતો, એમનું સંત મંડળ અને વાલા ભક્તજનો, આપણે આજે સવારથી હરિચરિત્રામૃત સાગર પુરસ્ચરણ મહોત્સવ 2 એને માણી રહ્યા છીએ. એક એક ભગવાનના ભક્તમાં ઉત્સાહ આનંદ, સંતોમાં ઉત્સાહ આનંદ, એની હેલી, એના દર્શન એક એક હરિભગતના મુખ ઉપર થાય છે. શોભાયાત્રા નીકળી હતી, સવારમાં એક સંતે બહુ સરસ વાત કરી કે પૂજ્ય સ્વામી એક આધ્યાત્મિક યુનિવર્સિટી ચલાવે છે અહીંયા, આધ્યાત્મિક યુનિવર્સિટી, કે જેમાં આત્મા અને પરમાત્માનું મિલન કેમ થાય એક વાત, એ બીજી વાત આ લોકમાં કેમ સુખી રહેવાય, અને અંતે ભગવાન કેમ તેડી જાય, આ 2 વાતની યુનિવર્સિટી ચલાવે છે. વિવિધ જગ્યાઓમાં જુદા જુદા પ્રસંગોમાં ક્યાંક શોભાયાત્રામાં જવાનું થાય અને કોઈ હરિભગતની ઉપર ગુલાલ નાખતું હોય, કોઈ સંત નાખતા હોય કે કોઈ બીજા હરિભક્ત નાખતા હોય, તો એ કપડાં ખંખેરે અને એનું મોઢું ચડી જાય. અમે સવારે અહીંયા આખી શોભાયાત્રામાં હું અનુભવ કરતો હતો કે જે પણ હરિભગતને પેલો ગુલાલનો ગોટો મારે એટલે નીચે પડ્યો હોય ને, તો એને લઈ એને માથે ચડાવે અને 2 હાથ જોડીને હરિભગત ઊભા રહેતા હતા. મને એમ થયું, મેં કીધું એક પ્યોરિટી વાળો સત્સંગ, ખૂબ સમજણ વાળો સત્સંગ, સાચા અર્થમાં પરમેશ્વર તરફ ગતિ કરતો સત્સંગ, એનું જે આ નિર્માણ છે પૂજ્ય સ્વામી અને એમના સંત મંડળને ફાળે જાય છે. સ્વામીમાંથી આ મંડળમાંથી તો અમારે સાધુઓને તમારે બધાને શીખવાનું છે કે જે સંત કે જે હરિભગત ભગવાનને કરતા માને છે, ભગવાનને કરતા જાણે છે, જેને ભગવાન ભજાવવાનું જ તાન છે, એ આવા જંગલમાં પણ આવું મંગલ કરી શકે છે. પૂજ્ય સ્વામી જ્યારે આપણને આવું સરસ પીરસે છે, અમારા સંતો માટે તમારા બધા માટે ભગવાનને ભજવાનું એક માધ્યમ અને સાધન છે. સૌથી કહેવાની વાત એટલી જ છે કે આપણે બધા જ જો ભગવાનને લક્ષ્યમાં રાખીને ચાલશું તો આપણને આ સત્સંગનું કે બીજા ત્રીજા આ લોકના કોઈ વિકારો આપણને નહીં નડે. સવારનો મહોત્સવ બેઠા બેઠા એમ વિચાર આવતો હતો કે માયાની સામે લડવા માટે આ બધું જો ધ્યાન કરી રાખ્યું હોય ને તો પછી યુદ્ધ કરવા ચાલે, એવું સરસ હતું દ્રશ્ય. એ તો વિશેષ ન કહેતા પૂજ્ય સ્વામી અને એમનો સંત મંડળ, એમના જેવા ગુણો છે એવા અમારા બધા જ નાના સંતોમાં એવા ગુણો આવે અને શ્રીજી મહારાજ રાજી થાય એવી પ્રાર્થના અને વિનંતી કરવી રહ્યું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય સુખદેવ પ્રસાદ સ્વામી. પહેલાં તો હું એ વંદન કરું કે તમે જ્યાં જાઓ ત્યાં સાચા મોતી જેવી જે જે બાબતો હોય એને પકડી લેવાની પ્રભુએ તમને દિવ્ય દ્રષ્ટિ આપી છે. કેટલા ગુણગ્રાહી પુરુષ છે આપ, એમણે કેવું કેવું માર્કિંગ કરી લીધું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમા છે કે અહીં આવા મહાન સંતો હોય છે. એવા જ ખીરસરા ગુરુકુલથી આવેલા શાસ્ત્રી નારાયણ સ્વરૂપ સ્વામીને વિનંતી કરી, સ્વામી આપ પણ આવશો 5 મિનિટ માટે આ મેદનીને સંબોધવા.
બોલો સ્વામિનારાયણ ભગવાનની. પરમ પૂજ્ય સ્વામીના શ્રી ચરણોમાં વંદન, પ્રાતસ્મરણીય પૂજનીય વંદનીય સર્વ સંતોના ચરણોમાં વંદન, અને શ્રીજીના લાડીલા સર્વ ભક્તોને પણ ભાવથી હૃદયથી વંદન સાથે જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સંપ્રદાયમાં અનેક ઉત્સવો થાય છે, આમાં પણ આપ ધોળા વસ્ત્રમાં પણ ઘણા વર્ષોથી 60-70 વર્ષોથી ઘણા બધા ઉત્સવોની અનુભૂતિ કરી હોય. સંતોમાં બેઠા છે એ ઘણા સંતોએ પણ વર્ષોથી ઉત્સવોની અનુભૂતિ કરી હોય. દરેક સ્થાનમાં દરેક પ્રસંગે ઉત્સવો ઉજવાય છે. ઉત્સવ એક પ્રેરણા સ્ત્રોત, ઉર્જા અને ઉજાસનું કેન્દ્ર છે, એ તો બરાબર છે. આપણે ઉત્સવને બિરદાવીએ કે ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય. આ બે શબ્દ ઉપર ટૂંકમાં ખાલી વાત કરીશ. પૂર્વ વક્તાઓએ પૂજ્ય ભગવચરણ સ્વામી, પૂજ્ય સુખ સ્વામી બધાએ ખૂબ સરસ વાત કરી, એ વાતમાં મારો સુર પુરાવી દઉં. અને એક વાત હું કાયમી કરું છું કે કાઠિયાવાડી ભગર ભેંસનો દૂધ પાક બનાવ્યો હોય કુશળ કારીગરે, ચારોલી બદામ પિસ્તા નાખી, પછી દૂધ પાક પંક્તિમાં પીરસવામાં આવ્યો હોય ને આપણે જઈમાં હોય ને પછી કાંઈ એના વખાણ કરવા માટેની મીટિંગ કરવી ન પડે, કારણ કે સાક્ષાત અનુભૂતિ થઈ છે. એટલે ખરેખર આ ઉત્સવની આપણા સૌના હૃદયની અંદર શ્રીજી મહારાજની સાક્ષાત અનુભૂતિ થઈ છે, માટે આપણે આ ઉત્સવને ક્યાં શબ્દોથી બિરદાવીએ. ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્યની વાત બહુ સમજવા જેવી છે. આ બંને અલગ પણ છે ને એક સિક્કાની બાજુ છે. બાહ્ય કલેવર ઉત્સવનું જે છે એ ભવ્યાતિ ભવ્ય છે, પણ એ ભવ્યની અંદર દિવ્ય ક્યારે ભળે એ મારી અહીંયા આ ભૂમિની અનુભૂતિથી વાત કરું છું. આપણે સવારે સૌએ શોભાયાત્રા જોઈ, કેટલી સાહજિકતાથી સરળતાથી એનું આયોજન થયું. મંગલ ઉદઘાટન જોયું, કેટલું સરળતાથી અને સાહજિકતાથી અને સમયસર અને શિસ્તથી આયોજન થયું. આની અંદર સમજવા જેવું છે, થોડું એની અંદર ઊંડા ઉતરીએ. અમે પણ આ 40-40 વર્ષથી આ ઉત્સવોની અનુભૂતિ કરીશ, ઘણા સંતો કરે છે. સ્ટેજ ઉપર જોતા હોય, આટલો જ્યારે અભિષેક કરવો હોય, આટલું જ્યારે આયોજન કરવું હોય, ત્યારે ખરેખર સ્વયંસેવકો, સંતો, સંચાલકો કે હરિભક્તો હોય ને એ તણાતા હોય, કોઈ બુદ્ધિથી, કોઈ વિચારથી, કોઈ મગજથી, કોઈ શબ્દથી, એ રીતે તણાતા હોય. અને કોઈ એમાં એમ માનતા કે મેં આ સજેશન કર્યું એટલે જો સરસ પાર પડ્યું એમ, એમ આંતરિક પણ તણાતા હોય. અહીંયા ખરેખર જો દિવ્યાતિ દિવ્ય વાત સમજવી હોય ને તો આ વસ્તુ માત્ર હું આજે જ જોઈને કહું છું એમ નહીં, હું ન ભૂલતો હોઉં તો 2001 કે 2002 ભક્ત ચિંતામણી મહોત્સવમાં પૂજ્ય સ્વામીએ ખુદે ફોન કરીને મને એ સેવાનો લાભ આપેલો ને, ત્યારે 15 દિવસ અહીં રોકાણો ઉત્સવમાં, ત્યારે મેં બરાબર જોયું સંતો સાથે હળીમળીને, હરિભક્તો સાથે હળીમળીને, તમામ સંતોને અને હરિભક્તોને એકબીજાનો મહિમા ભાવ. મેં ટ્રાય પણ કરી છે કે એક સંત પાસે એક સંતની કોઈ ક્ષતિ કોઈ બોલે છે કે નહીં, એ ટ્રાય પણ કરી છે. એટલે અનુભૂતિની વાત કરું છું, પણ એક પણ સંતમાં કોઈ જાતનો મનુષ્ય ભાવ નથી ને, એ જ આ પૂજ્ય સ્વામીના ઉત્સવનું દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ છે. અને સાગર કથાની અંદર આધારણ સ્વામીએ લખ્યું છે કે એક સંતમાં હિત જ્યાં સુધી કહેશે ત્યાં સુધી માયા કોઈ દી પ્રવેશ કરશે નહીં. માયા પ્રવેશ વિનાનું જો કોઈ મંડળ હોય તો એ અમારું કુંડળનું મંડળ છે. આ બહુ અનુભૂતિ સાથેની હું વાત કરું છું, નહીતર આ માયા તો હોય ઓલી માયા નહીં, સ્ત્રી રૂપી ધન રૂપી માયા નહીં, પણ સદગુણ રૂપી માયા હોત હોય, અભિમાન રૂપી માયા હોય, પણ અહીંયા એ પણ જોવા નથી મળેલું. એટલે પૂજ્ય સ્વામીના ખરેખર ઉત્સવમાં આપણને આવવાનું મન થાય, હરખ થાય. બસ આને દિવ્યતા થી દિવ્યતા અને ભવ્યતા થી ભવ્યતા, આ સંત મંડળમાં એકબીજા પ્રત્યેનો જે ભાવ, સ્નેહ, લાગણી અને જે ગુણ બુદ્ધિ છે ને, બહુ મહત્વની વાત છે. બાકી જો અને એ તમને બધાને અનુભૂતિ થાય છે એની જે સાબિતી છે. દવાની કોઈ વ્યાખ્યા કરવાની ન હોય, દવા લીધીને માથું મટી ગયું એની સાબિતી છે. તમને બધાને ખરેખર જે હૃદયની અંદર ભાવના થાય છે, લાગણી થાય છે ને, એ જ આ સંતોનો સંપ, શુદ્ધ ભાવ, એકતા, નિર્માનીપણું અને એના ઘડવૈયા કોણ. બસ સંતોની આપણે એમાં દિવ્યતા જોઈએ એટલે પૂજ્ય સ્વામીની દિવ્યતા આપણને અનુભૂતિ થઈ જ જશે. બસ આવો આ ઉત્સવ દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય આપણને સૌને યાદ રહી જાય અને અંત સમયે આપણને સૌને શ્રીજી મહારાજ પૂજ્ય સ્વામીને સાથે લઈને તેડવા આવે એવી પ્રાર્થના સાથે અસ્તુ જય છે.
બહુ સરસ શાસ્ત્રી સ્વામીને ધન્યવાદ. હવે અમારા વડતાલના પૂજ્ય ધર્મપ્રસાદ દાસજી સ્વામી ખાનદેશી આવશો. સ્વામી 5-7 મિનિટ માટે આશીર્વાદ દેવા. હવે ધર્મપ્રસાદ સ્વામી ખાનદેશી
બોલો. હરે કૃષ્ણ મહારાજ ને લક્ષ્મી નારાયણ દેવને સ્વામી નારાયણ ભગવાન ને ધન્ય છે આજના દર્શન. આવા પવિત્ર સંતના દર્શન કર્યા પછી, આવા સમગ્ર સંત સમાજ એમના દર્શન કર્યા પછી આપણને ખ્યાલ એવો આવે ખરેખર સાગર કથા સાંભળ્યા પછી આવા હરિભક્તોના જ્યારે દર્શન કરીએ ત્યારે પણ આપણને એમ થાય કે યુગ કયો છે? કળિયુગ છે ને. આપણે માનીએ છીએ કે આ કળિયુગ છે, પણ અહીં આવ્યા પછી જ્યારે જોયું છે ત્યારે આ કળિયુગ નથી. જ્ઞાન સ્વામી કુંડળમાં સતયુગની સ્થાપના કરી છે. સતયુગની પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામી નારાયણ એમણે આ સતયુગ આ કળિયુગમાં આવીને આ સતયુગની જયારે સ્થાપના કરી ત્યારે કુંડળમાં આવ્યા પછી એવો ખ્યાલ આવે કે આ કળિયુગના માણસો નથી, આ કળિયુગના લોકો નથી, અરે આ સંતો આ કળિયુગના જ નથી. હો મહિમા જો સમજાય. વક્તા મહોદય, અમારા જ્ઞાન સ્વામી, જ્ઞાન સ્વામીનું સમગ્ર મંડળ, એમના જ્યારે વર્તમાન આપણે જ્યારે જોઈએ, જગતમાં બે મર્યાદા છે, એક શાસ્ત્ર મર્યાદા અને બીજી લોક મર્યાદા. આ બે મર્યાદાનો સમન્વય તમને જો કોઈ દેખાતો હોય, ક્યાં દેખાતો હોય, તો કુંડળમાં દેખાય. ખરેખર આપણે વિચાર કરીએ કે આવા સંત આપણને જયારે મળ્યા, સર્વોપરિના સંત, અમે તો કહીએ સર્વોપરી ભગવાન મળ્યા છે, સર્વોપરી ભગવાન મળ્યા છે અને સર્વોપરિના સંત મળ્યા છે. અને કેમ કરે દોડાદોડ તને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા, સર્વોપરીના સંત મળ્યા અને પછી બીજે માથાફોડ કર્યા કરે, બીજે દોડાદોડ કરે, એ કેટલો રસ્તો ભૂલે છે. તર ખરેખર આવો મહિમા ભગવાનનો, આવો મહિમા સત્સંગનો, આવો મહિમા સંતોનો, આવો મહિમા આવો હરિભક્તોનો, આવો મહામહિમા કોણ સમજી શકે? લક્ષ્મીના મદદથી, ધનના મદદથી, વિદ્યાના મદદથી જે ઉન્મત્ત અભિમાની ન બને એ મહામહિમા શાલિન મહામહિમા વાળા ગણાય છે. આવો મહામહિમા સમજાવનારા સાગર ગ્રંથમાંથી આપણને જો કોઈ હોય તો જ્ઞાન સ્વામી છે. ખરેખર જ્ઞાન સ્વામી તમને કેવા બનાવ્યા છે, હું તો લોકોને કહું તમે અક્ષરધામના મુક્તો છો એટલે અક્ષરધામમાંથી આવ્યા છે ના. અત્યારના હરિભક્તો હોય કે અત્યારના સંતો, એને અમે કહીએ કે તમે અક્ષરધામના મુક્તો છો એટલે અક્ષરધામમાંથી નથી આવ્યા, પણ તમે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ ઉપાસના કરી તમે અક્ષરધામને પામનારા છો એટલે તમે અક્ષરધામના મુક્ત છો. તો આવી રીતે જ્યારે આપણે મહિમા સમજીએ, કહેવાનું તો બધું બહુ છે પણ જ્ઞાન સ્વામી અમારે બહુ નજીકના છે, અમારું મંડળ પણ નજીકનું છે, પણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમના ચરણમાં અમારી અંતરની પ્રાર્થના છે કે આવા સંતને કાયમને માટે દીર્ઘાયુષ આપે, તંદુરસ્તી આપે. તો વડતાલવાસી ઉપાસિષ્ઠ દેવ હરિકૃષ્ણ મહારાજ, અને એટલું તો કહું, હરિકૃષ્ણ મહારાજ અખંડ હૃદય કમળમાં રહ્યા હોય ને તેને જ આવું સૂજે, બીજા કોઈને સૂજે નહીં. ભગવતરણ સ્વામી, બીજા પેલા બીજા સ્વામી, ત્રીજા સ્વામીએ ઘણો મહિમા કહ્યો છે. જ્ઞાન સ્વામીએ તો મહિમાની નિષ્ઠાની બહુ વાતો કરી. એવી અડગ નિષ્ઠા આપણા જીવનમાં આવે, અને ખરેખર આવા સંતોની લોક મર્યાદા, શાસ્ત્ર મર્યાદા એ પણ આપણા જીવનમાં આવે, એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી, અને આવા જે પવિત્ર સંતો હોય એને ખરોખર લાખો લાખો વંદન છે. અને એટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.